नमो अरिहंतारम् नमो सिद्धारम् नमो अरिहंतारम् नमो वज्रायाणम् ब्रह्मी सवसामूलम् आत्मा शासन ग्रंथ विराजमान है अपने इन मंगलाचरण लिखो पहला श्री जिन शासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेश ते करी मंगलाचार सोहि जिन शासन में आत्मानुशासन श्रुत जाति दुख हारी सुख कारी साची शासन जागो जागो गुण भद्र करता गुण भद्र जागो ज्ञानी भद्र गुण धारी भव्य कर संपासना ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बन उपकार नाश मिथ्या भ्रम वासना काटे देश भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि रुके भूत अर्थ भाषना जाति मंद बुद्धि रुके भूत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को मुरदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जन्मों को है शिवकार हे आत्मंतु दुख से डरता अब सुख की वांछा करता इसीलिए मैं सुखदारी इसीलिए मैं दुखहारी अरु सुखकारी रचना करता मधुर विकास की उपदेशामृत यह यदि कटु भी भास चलो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो किंचित तू भय भीत न हो गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ अने एनो जे भावार्थ पंडित आचार्य कल्प टोडरमलजी साहेब करे छे जेनी आपणे चर्चा विगत घणा बधा समयथी सोल टाइमिंग क्लासना अंतर्गत करी रह्या छे वधारे भूमिका न मानता बहु सरल ज्ञान अने वैराग्य ની પુષ્ટિ કરવા વાળો આ ગ્રંથ છે બહુ સરળ સરસ ગાથાઓ છે આપણે ગયા વખતે બહુ જ મેં તમને કીધું હતું ગયા વખતેની જે ગાથા હતી આ બધી જે ગાથાઓ છે એમાંની એક મહત્વપૂર્ણ ગાથા હતી આ 174 નંબરની ગાથા આપણે કરેલી હતી આત્મા કા અસાધારણ સ્વરૂપ જેમાં આપણે જ્ઞાન લક્ષણની વિસ્તારથી આપણે ચર્ચા કરેલી હતી અને જે જ્ઞાન અસાધારણ સ્વભાવ છે એ અવિનાશી છે અને કોઈ પણ અવસ્થામાં જ્ઞાનનો ભાવ નથી થતો નિગોધની અવસ્થામાં પણ જીવ ચાલ્યો જાય એટલે કે નિગોધ દશામાં પણ જીવ ચાલ્યો જાય તો પણ જ્ઞાનનો અભાવ નથી થતો જ્ઞાનના પરમનનો ભાવ નથી થતો કારણ કે એ જીવનું અસાધારણ સ્વરૂપ છે જે સ્વરૂપ હોય એનો ક્યારે જોઈએ તેના વિષય જે સ્વરૂપ હોય એનો ક્યારે અભાવ ન થાય અને અભાવ થઈ જાય એ ખરેખર સ્વરૂપ ન હોય જો વિભાવ નો અભાવ થઈ જાય છે કે નહીં મીનાબેન જલ્દી જલ્દી સ્થિત અવસ્થા થતા અરિહંત અવસ્થા થતા અને સમ્યક દર્શન થતા મિથ્યાત્વ નો અભાવ થઈ જાય છે ને ખ્યાલ આવે છે તો એ ખરેખર મારો સ્વભાવ સ્વરૂપ નથી એના પછી આગળ વધતા વધતા જયારે જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે અને પોતાના સ્વભાવમાં વધારે ને વધારે લીન થતો જાય છે તો રાગાદી ભાવ નો અભાવ થતો જાય છે કે નહીં બોલ તો એ વિભાવ મારો સ્વભાવ નથી કારણ કે જેનો અભાવ થાય મારો સ્વભાવ નો સ્વભાવ હંમેશા કાયમ હોય ઉપમા સ્વભાવ હંમેશા અવિનાશી હોય સ્વભાવ હંમેશા શુદ્ધ હોય સ્વભાવ હંમેશા પરિપૂર્ણ હોય સ્વભાવ હંમેશા નિરપેક્ષ હોય સ્વભાવ હંમેશા હંમેશા સ્વાધીન સ્વતંત્ર ખ્યાલ આવે છે હવે આગળ પછી તો આવ્યું કે વિભાવ નો અભાવ પછી આગળ જતા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય યોગ આદિ સંપૂર્ણ આશ્રવ નો અભાવ થતા 14મા ગ્રંથકાળ નો અંત આવે છે ને જયારે જીવ ને સિદ્ધ દિશા પ્રગટ થાય છે તો દ્રવ્ય કર્મ નો કર્મ અને ભાવ કર્મ થી પણ જીવ રહી થઈ જાય છે ને તો એનો મતલબ કે દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ પણ ખરેખર મારું સ્વરૂપ बोलो जीव जीव सगले सिद्ध भगवान पहली गाथा मैं सुना हूँ समय काल सिद्ध भगवान हमारा प्रति छंद ना स्थान है यू अंडरस्टैंड प्रति छंद प्रतिदिन दिन मैंने प्रतिदिन है ना प्रतिदिन प्रति छंद ना स्थान है ये रीतना पे दर्पण में आपने शू देखा है बोलो बेन दर्पण में शू देखा है अपने चेहरो देखा है ना जेवो चेहरो केवो देखा है ना मैं दर्पण में जेवो चेहरो केवो देखा है तो खरेखर पहली गाथा मैं देखो ना सिद्ध भगवान हमारा प्रति छंद ना स्थान है પ્રતિચંદના સ્થાન એટલે એ જેવું મારું સ્વરૂપ છે એવું સ્વરૂપ અગર વ્યક્ત પ્રગટ કે જોવું હોય ખ્યાલ આવે છે પ્રગટ જોવું હોય કે સ્વરૂપ તો કોને જોશું બોલો સિદ્ધ ભગવાન કેમ કારણ કે જેવું એનું સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું છે એવું સ્વરૂપ હમણાં મારું દ્રવ્ય સ્વભાવે વિદ્યમાન છે અને જયારે હું મારા સ્વભાવમાં લક્ષ્ય કરીશ અને મારા સ્વભાવમાં સ્થિર થઈશ તો આવી દશા મારી પર્યાયમાં પણ પ્રગટ થયા વગર રહેશે નહીં એટલે બહુ સરસ આ ગાથા હતી હવે આપણી પાસે આજે સમય છે એટલે આપણે વિચારથી ત્રણ ગાથા પૂરી કરવાનું જેટલી થાશે અને બહુ સરસ ત્રણ ગાથા છે તો હવે આપણે 175 નંબરની ગાથા ચાલુ કરીએ ત્રણેય ગાથા બહુ સરસ સમજાય કે વિષય બહુ સરસ છે જો આનો તો હેડીમાં કેટલું સરસ છે ઉઠાની કાઢે ને કે ટાઈટલ 175 આવી ज्ञान का फल क्या है और मोह की महिमा टोले मरी साहब मोक्ष प्रकाश है कुमार तो मोह की महिमा नाम में आपको एक विषय लिखो ख्याल आ रहे थे हेडिंग लिखू मोह की महिमा महिमा मोहनी पर महिमा हो मोहनी पर महिमा महिमा तो ज्ञान नहीं हो મહિમા તો સ્વભાવ ની હોય ને મહિમા તો અજય ભગવાન ની હોય ને મોહની પણ મહિમા હા હા મોહની મહિમા આ મોહની મહિમા ના કાળે તું સંસારમાં રખેલી રહ્યો છે ઘણી વાર આપણને લાગે ને મોહે મને મોહ એટલે કે મિથ્યા તો એ તો મારો નિબોધમાં પણ સાથ ન છોડ્યો શું કીધું મિથ્યાત્વ એ તો મારો સંસારમાં એક સમય સાથ ન છોડ્યો અરે પ્રભુ ખરેખર વાત તો એ છે મિથ્યાત્વના સાથ ના કાળે તું નિબોધ મળ્યો સમજાવી વાત આપણને શું લાગે મિથ્યા તો મારો પરમ મિત્ર છે પરમ મિત્ર નથી પરમ શત્રુ છે કારણ કે મિથ્યાત્વના સાધના કાર્ય તું નિગોધમાં ગયો તો એની પણ મહિમા છે ખ્યાલ આવે છે જો બહુ સરસ ગાથા છે હવે થોડો વિષય અઘરો છે તો આપણે સરળ કરશું જો આપણું થઈ ગયું છે એકચ્યુઅલી ચાર પ્રકારના ધ્યાન આઠ ધ્યાન રોદ ધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ ચારેના ચાર ચાર ભેદ એવા 16 ભેદની ચર્ચા સન્ડેના ક્લાસમાં જ આપણે બે ત્રણ સન્ડે કહી દીધું પણ ખરેખર ખાઈશું હવે સન્ડે સન્ડે હોય એમાં બે ચાર સન્ડે વચ્ચે પાછું સોશિયલ આવી જાય એટલે આપણે બંધ થઈ જાય તો વિષય છૂટી જાય સમજાય છે ખ્યાલ આવે છે પણ આપણે મને યાદ છે ચાર સન્ડે કે ત્રણ ચાર સન્ડે આપણા આર્થ રોજન ધર્મ શુક્લ ધ્યાનની ચર્ચા કરી લીધી તો એમાં જો પહેલા શું કહે છે પ્રથકત્વ વિતર્ક ઓર એકત્વ વિતર્ક કે ભેદ વાળે ડાયરેક્ટ ઊંચી જ વાત કરી શુક્લ ધ્યાન સ્વરૂપ બરાબર ઓર ભાવના રૂપ શ્રુત જ્ઞાન કો ભાને કા ફલ ક્યા હોગા ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મે કહેતે જો મે આ વાચીને ઘણા બધા પ્રશ્ન થાય શુક્લ ધ્યાન ના કેટલા ભેદ છે છંદ છે ચાર ભેદ છે ને તો અહીંયા બે કેમ લીધા શુક્લ ધ્યાન ના ચાર ભેદ તમને નામ સાયમરા છે એટલે ખાલી બોલું છું તમને પ્રથકત્વ વિતર્ક વિચાર આ શુક્લ ધ્યાન કહું છે અચ્છા શુક્લ ધ્યાન કયા વર્ણ સ્થાન થી ચાલુ થાય શુક્લ ધ્યાન ઉપર જીવ આરૂઢ કયા વર્ણ સ્થાન થી થાય તો કે આઠમા વર્ણ સ્થાન થી શુક્લ ધ્યાન ચાલુ થોડું સમજી તમે વિષયને પકડવાની કોશિશ કરજો તમે ભાઈ સમજો ચાર પ્રકારના ધ્યાન છે એમાં આર્થ રોધ ધ્યાન તો કુ ધ્યાન છે એની તો વાત જ નથી અહીંયા તો જ્ઞાનની મહિમા છે જ્ઞાનનું ફળ છે અહીંયા તો અતિન્દ્ર જ્ઞાનની વાત છે સમ્ય જ્ઞાનની વાત છે પછી આગળ એનું ફળ કેવળ જ્ઞાન છે એની વાત છે અહીંયા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદની વાત ઓકે તો વી આર નોટ ટોકિંગ અબાઉટ આર્થ ધ્યાન અને રોધ ધ્યાન કારણ કે એ તો સંસારનું કારણ છે એ તો દુઃખરૂપ છે એ તો કુ ધ્યાન બરાબર છે હવે ધર્મ ધ્યાન કયા હોય શાંતિ પ્રારંભ થાય જેટલું સમજાય એટલું સમજવાની કોશિશ કરજો ઓકે ધર્મ ધ્યાન કયા હોય શાંતિ પ્રારંભ થાય ચોથા વર્ષ શાંતિ પ્રારંભ વેરી ગુડ જયારે ધર્મીનો જીવનો ઉપયોગ એની શ્રદ્ધા એનું જ્ઞાન આચરણ ચારિત્ર સ્થિરતા સંપૂર્ણપણે સર્વ ગુણાંશને સમ્યક્ત પોતાના સ્વભાવનો જયારે હર અશુદ્ધ પણથી જયારે અવલંબન લે છે તે પણ શુદ્ધ થાય છે આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે સમજ મેં આવ્યા સુવિધા ક્યાં બોલ રહી તો ધર્મ ધ્યાન ક્યારે ચાલુ થાય? ધર્મી ના વચનેથી ધર્મ ધ્યાન ચાલુ. ખ્યાલ આવે છે? ધર્મી એટલે કોણ? પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. ચલો આગળ જલ્દી જલ્દી લઉં છું. ધર્મ ધર્મી ના વચનેથી ધર્મ ધ્યાન પ્રારંભ થાય. ધર્મ ધ્યાન એટલે સમ્યક દર્શન ધ્યાન ચાલુ. સિમ્પલ. ઓકે, નેક્સ્ટ. ધર્મ ધ્યાન એટલે સંવર નિદ્રા. ધર્મ ધ્યાન એટલે ચોથું બળ સ્થાન. આટલું તો સમજાય છે ને? જો ન સમજે તો ખાલી હાથ ઉપર કરી નાખો તો આપ એને સરળ કરો. ધર્મ ધ્યાન એટલે મોક્ષ માર્ગ નો કારણ. ધર્મ ધ્યાન એટલે જીવ ભગવાન નો લઘુનંદન થયે. ધર્મ ધ્યાન એટલે ખરેખર બાહ્યમાં કાંઈ નથી બદલાયું પણ અંતરંગ આખી દુનિયા બદલાય. ધર્મ ધ્યાન એટલે સમજાય છે? ધર્મ ધ્યાન એટલે ખરેખર શું કહેવાય, શ્રદ્ધાનું સમ્યક થવું, જ્ઞાનનું સમ્યક થવું અને ચારિત્રમાં પણ એક કરતા એક ચોપડીના અભાવપૂર્વકની વિપરાકતા પ્રગટ થવી અને અતિન્દ્રિય સુખની કણિકા ઉતરી એનું નામ ધર્મ. અન્ડરસ્ટેન્ડ? ધર્મ ધ્યાન. કઈ ગતિનો જીવ ધર્મ ધ્યાન કરી શકે? કઈ ગતિનો જીવ ધર્મ ધ્યાન પ્રગટ કરી શકે? ચારે ગતિનો જીવ ધર્મ ધ્યાન પ્રગટ કરે. ચલો, ધર્મ ધ્યાનના ગુણસ્થાન ને જતી જતી ધર્મ ધ્યાનના ગુણસ્થાન ચાર થી લઈને સાત ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન. હવે એની વાત ન કહી, ખબર પડે છે? એની વાત ન કહી. હવે જે ધર્મ ધ્યાન રૂપે પરણમેલા જીવ છે, તમે વિચારો ધર્મ ધ્યાનમાં કેટલા પ્રકારના જીવ આવી, કેટલી કેટેગરીના જીવ આવી ગયા? ચોથા ગુણસ્થાન વાળા અવ્રતિ સમ્યક દ્રષ્ટિ આવી ગયા કે નહીં? ઓકે. પંચમ ગુણસ્થાન વાળા અરુણવ્રતિ શ્રાવક આવી ગયા કે નહીં? ઓકે, ચલો બહુ સરસ. પછી ધર્મ ધ્યાનમાં હજી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં કમસે કમ સમજાય ને, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા મુનિરાજો પણ ધર્મ ધ્યાનના અંતર્ગત આવી. જ્યાં સુધી સાતમા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી ધર્મ ધ્યાન રૂપે પ્રવર્તે. જયારે પોતાના આત્માનો આશ્રય લઈને અંદરમાં ઉપયોગ થઈ જાય છે તો નિશ્ચય ધર્મ ધ્યાન છે. જયારે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે અને આત્માના પોષક સ્વાધ્યાય ચિંતન મંથન દેહ શાસ્ત્ર ગુરુ આદિ જે આયતનમાં જે અનુષ્ઠાનમાં રહે છે એ વ્યવહાર ધર્મ ધ્યાન. વ્યવહાર ધર્મ ધ્યાન એ નિશ્ચય ધર્મ ધ્યાન પૂર્વક જ પ્રગટ થાય. સમજાયું? વ્યવહાર ધર્મ ધ્યાન નિશ્ચય ધર્મ ધ્યાનનું કારણ નથી પણ નિશ્ચય ધર્મ ધ્યાન પ્રગટ થતા જયારે ઉપયોગ બહાર આવે, અસ્થિરતાનો જયારે લાભ હોય અને મુનિરાજ પણ જયારે લેખન કરતા હોય તો બોલો કયા ધ્યાનમાં? ધ્યાન છે કે નહીં? લેખન વખતે વન બિંદુ સવત ધ્યેય અનેકો ખલુ શુદ્ધો અપાસો પરમ અપા. આ ગાથાઓ લખે છે તાળપત્ર ઉપર. તો આ કયું ધ્યાન છે? આઠ ધ્યાન, રોદ ધ્યાન. ખ્યાલ કે કયું ધ્યાન છે? ધર્મ ધ્યાન. ઉપયોગ તો બહાર છે, ઉપયોગ તો બહાર છે, ઉપયોગ તો સવિકલ્પ દિશામાં છે, ઉપયોગ તો છઠ્ઠા ગુણસ્થાનમાં છે, ઉપયોગ તો શુભ રાગમાં પ્રવર્તે છે, એ પ્રકારની પ્રવૃત્તિ થાય છે. પણ આ બધું શું કહેવાશે? વ્યવહાર ધર્મ. સમજાઈ ગયું? ચલો આગળ. હવે અહીંયાથી આપણે ચાલુ કરીએ. હવે શુક્લ ધ્યાન પ્રારંભ. શુક્લ ધ્યાન કા પહેલા પાયા. કેટલા પાયા છે? ચાર પાયા. ધર્મ ધ્યાન પણ ચાર. હવે આ બધો વિષય થઈ ગયો છે. અપાય વિષય અને આજ્ઞા વિષય, વિપાક વિષય, સમજાય છે, સંસ્થાન વિષય. તો આ બધો વિષય બહુ સરસ ધર્મ ધ્યાનનો છે. વી આર નોટ ગોઈંગ ઇન ધેટ બીકોઝ આપણો વિષય હમણાં એ નથી. આપણો વિષય શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં પણ આપણે કોઈ એમાં વધારે ડિટેલ નથી કરવાનું પણ ખાલી પોઈન્ટ સમજવાનો છે કે અહીંયા બે શુક્લ ધ્યાન નિયમ લીધા. મારો પોઈન્ટ અહીંયા રહે છે. હવે ચાલો શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન કયા ગુણસ્થાનમાં ચાલુ થશે? શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાન થી શુક્લ ધ્યાન ચાલુ થશે. બરાબર છે? શુક્લ ધ્યાન કયા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો અંત થશે? થોડા નવા આશયની માટે વિશે થોડો ઉપરથી જશે પણ સામે. શુક્લ ધ્યાનના ચાર પાયા છે. આઠમા ગુણસ્થાનથી ચાલુ થાય છે. શ્રેણી ઉપર જયારે મુનિરાજ આરૂઢ થાય, સમજાય? સાચું તો સમજાય ને? મુનિરાજ શ્રેણી ઉપર આરૂઢ કયા ગુણસ્થાનથી થાય? આઠમા. તો આઠમા ગુણસ્થાનથી શુક્લ ધ્યાનનો પહેલો પાયો, શુક્લ ધ્યાનનો પહેલો પાયો આઠમા ગુણસ્થાનમાં, જેનું નામ છે અહીંયા આવ્યું ને, પ્રથકત્વ વિતર્ક વિચાર. અચ્છા ચલો આગળ. નવ, સોરી, આઠ નવ. હવે પહેલો પાયો ક્યાં સુધી? પહેલો પાયો ક્યાં સુધી? શુક્લ ધ્યાનનો પહેલો પાયો આઠ નવ દસ અગિયાર. બારમા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો બીજો પાયો, બીજો એકત્વ વિતર્ક અવિચાર. આઈ એમ નોટ ગોઈંગ. આના અર્થમાં અર્થ થઈ ગયા છે. ક્યારેક સાચો અવસર આવશે તો લેશે, પરંતુ નામ ખાલી તમને ખ્યાલ આવે છે ને, પ્રથમ બોલો એક એક વાર અહિયાં છે ને, પ્રથમ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર, આ બે પાયા, આ બે પાયા લીધા અહિયાં. કેમ? કારણ કે 12મા ગુણસ્થાન સુધીના જીવની વાત કરી. કેમ? કારણ કે ત્રીજો પાયો તો કેવળ જ્ઞાન પ્રગટ થતા જ હશે. કોઈને નામ યાદ છે? એ બધું હવે આટલું બધું કઈ યાદ ન હોય. શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો થઈ ગયો છે. ત્રીજો પાયો કયો છે? ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાદ. અને ચોથો પાયો છે, ચોથો પાયો છે વ્યૂહરત ક્રિયા નિવૃત્તિ. વ્યૂહરત ક્રિયા નિવૃત્તિ મૂંઝાતા નહીં. તમને લાગશે એક તો સન્ડે માન માન તો અમે આવીએ અને એમાં તમે આટલું બધું આમ કે ને અઘરું અઘરું કઈ અઘરું નથી. આ એક મોક્ષ માર્ગ ની યાત્રા છે ભાઈ. નામ યાદ ના રહે તો કઈ નહીં, પણ એટલું તો યાદ રહી શકે ને કે શુક્લ ધ્યાન એટલે ખરેખર નિર્વાણ જતા પહેલા, મોક્ષ જતા પહેલા, સ્થિર અવસ્થા પ્રગટ થતા પહેલા જે ધ્યાન જીવને હોય છે એ ધ્યાન નું નામ શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન નું ફળ સિદ્ધ દશા છે. સમજાયું એટલું? શુક્લ ધ્યાન નું ફળ શું છે? અલ્ટિમેટ શુક્લ ધ્યાન નું ફળ શું છે? સિદ્ધ દશા. તો 13મા ગુણસ્થાનમાં ત્રીજો પાયો અને 14મા ગુણસ્થાનમાં ચોથો પાયો. બરાબર? આટલી વાત સમજાઈ ગઈ. હવે જો અહીંયા શું કે છે, અહીંયા બે જ લીધા, પહેલા બે લીધા. હવે આપણે વાત સરળ કરીએ. જો પ્રથમત્વ નામ ચાર સાયમરાજી સાયમરા ને બધા એક વાર બોલશું, ખાલી એક વાર બોલશું જે કદાચ લખે છે. તમે કયા આપણી થયો છે? દેખો, પ્રથમત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાસી અને વ્યુપરક ક્રિયા નિવૃત્તિ. વ્યુપરક ક્રિયા નિવૃત્તિ આ એક એક ના અર્થ થઈ ગયા છે. એમાં આપણે ઘણો આનંદ લીધો તો બહુ સરસ આ પ્રકરણ છે. ક્યારેક પાછો આપણે એને લઈ. બરાબર? હવે જો અહીંયા શું કે છે, પ્રથમત્વ વિતર્ક ઓર એકત્વ વિતર્ક કે ભેદ વાળે શુક્લ ધ્યાન સ્વરૂપ ઓર ભાવના રૂપ અને શ્રુત જ્ઞાન કો હાને કા ફલ ક્યા હોગા. વાય શ્રુત જ્ઞાન, વાય પહેલા બે પાયા. કારણ કે 12મા ગુણસ્થાન સુધી શ્રુત જ્ઞાન છે, 12મા ગુણસ્થાન સુધી છદ્મત છે, 12મા ગુણસ્થાન સુધી સાયોક્ષમિક જ્ઞાન છે, 12મા ગુણસ્થાન સુધી અહી જ્ઞાન પૂર્ણ નથી થયું. અને જ્ઞાન પૂર્ણ નથી થયું તો પણ શુક્લ ધ્યાનના બે પાયા ચડી ગયું. સમજાય છે? શું કીધું? શુક્લ ધ્યાનના બે પાયા. જ્ઞાન પૂર્ણ થયા પહેલા ચારિત્રના ઉગ્ર પુરુષાર્થ વડે શ્રેણી ઉપર આરૂઢ થઈને સ્વરૂપમાં વધારે ને વધારે વિશેષ વિશેષ સ્થિર થવાથી ગુણ શ્રેણી નિર્જરા પૂર્વક ફટાફટ સમજાય છે. ગુણસ્થાન ઉપર આરૂઢ થઈને શુક્લ ધ્યાનના બે પાયા વડે જીવ 12મા ગુણસ્થાનમાં પહોંચી પૂરું કરો તે પૂરું કરશે. 12મા ગુણસ્થાનમાં પહોંચી હજીન છદ્મત હોવા છતાં, હજીન ઘણા બધા કર્મનો ઉદય ચાલુ હોવા છતાં, હજીન ઓદારી શરીર હોવા છતાં, હજીન મધ્ય લોકમાં હોવા છતાં, આટલી બધી હિમ રાખું છું કોઈ તો પૂરું કરો બોલો, હોવા છતાં 12મા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનના બીજા પાયા વડે જીવ પોતાની પરિણતિમાં પૂર્ણ વિપ્રાપ્તા પ્રગટ કરી લે. ગજબ બોલો. પૂર્ણ વિપ્રાપ્તિ, હા, મોહ પૂર્ણ ભાવ, હા, નિર્મોહી, હા, સંપૂર્ણ રાજદ્વેષ રહીત. હવે આપણને શું છે, આપણને આપણને કહીએ ને કે આજે છે ને અમારા ઘરે તમારી ફેવરેટ આઈટમ બની, એક્ઝામ્પલ રસગુલ્લા. તો હવે રસગુલ્લા, અરે તું સરસ રસગુલ્લા ભાઈ, તો બોલો જેને ભાવતા હશે, જેને એનો સ્વાદ ચાખ્યો હશે, જેની ફેવરેટ ડિશ હશે, એને એનું ભાવ વાંચી શકે ને કે અચ્છા રસગુલ્લા બહુ ટાઈમથી નથી ખાતા, બહુ ભાવે. સમજાયું? હવે એવું કોઈ પૂર્ણવી પ્રાગી, અચ્છા પૂર્ણવી, ચાલ આગળ પૂર્ણવી, બરાબર. પૂર્ણવી પ્રાગી એટલે શું? પૂર્ણ નિર્મોહી એટલે શું? શુક્લ ધ્યાન નો બીજો પાયો એટલે શું? હજી મુનિ અવસ્થામાં છે, ખ્યાલ આવે છે? હજી છદ્મસ્થ છે. અચ્છા બોલો, ચાલો બોલો, આ પ્રશ્ન તમે હજાર વાર પૂછ્યો હશે અહીંયા 10-15 વર્ષમાં. 12મા સ્થાનમાં
આઠ કર્મમાંથી કેટલા કર્મનો ઉદય છે બોલો, જે આપશે ને આન્સર અને પ્રાઇઝ આપી અને સાક્ષી આપી. બારમા પ્રશ્ન સાંભળજો, બધું કહી દીધું છે, આન્સર કહી દીધો છે, ઇનડાયરેક્ટલી નોટ ડિરેક્ટલી બટ ઇનડાયરેક્ટલી આઈ ટોલ્ડ ધ આન્સર. વેરી ગુડ, ચલો હવે તમે તમે હાથ મૂકી કરી નાખો, આન્સર આવી ગયો. બોલો, બારમા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો બીજો પાયો પોતાના સ્વરૂપમાં પૂર્ણ લીન, સામે હજારોની સભા બેઠી છે, શ્રાવકોની, નગરજનોની, અરે ચક્રવર્તી પીઠ નમાવીને ઉભા છે કે હમણાં મિલાલનો ઉપયોગ બહાર આવશે, હમણાં એમનો ઉપદેશ સાંભળવા મળશે, હમણાં ઓમ ધ્વનિ બસ એમના વચન સાંભળવા મળશે. અને અંદરમાં બોલો ક્યાં પહોંચી ગયા છે. જો ગુણસ્થાનનો વિષય ખાલી ઇન્ફોર્મેશન નથી, ગુણસ્થાન આ વેરી ગુડ, બહુ બધાએ કહી દીધું આન્સર. ગુણસ્થાનનો વિષય બહુ બહુ જ આપણે કહીએ ને દ્રવ્યાનિયોગ સાથે ભેળવી નગર ચર્ચા કરો ને, તો કર્ણાનિયોગનો વિષય સોનામાં સુગંધ ભરેલો. તમે કથા વિચારો, કેટલા કર્મનો ઉદય છે, કેવી સ્થિતિ છે. ઘણા મુનિરાજો ઉપર તો આ શુક્લ ધ્યાનના બીજા પાયામાં હોય, બારમા ગુણસ્થાનનો ઉત્સર ચાલી શકે કે ન ચાલી શકે બોલો. વિચાર કરો, મહાવીર ભગવાનને મુનિ અવસ્થામાં નહીં તો પાર્શ્વનાથ ભગવાનને મુનિ અવસ્થામાં ઉપસર્ગ થયો ને, તો કયા ગુણસ્થાનમાં ઉપસર્ગ ચાલુ થયો ને, ઉપસર્ગ કયા ગુણસ્થાન સુધી હોય બોલો, કયા ગુણસ્થાન સુધી ઉપસર્ગ ગયો, પથ્થર વર્ષ્યા ને, તો ઉપસર્ગ કયા ગુણસ્થાન સુધી રહ્યો. વેરી ગુડ, જયારે જે સમયે તેરમું ગુણસ્થાન આવ્યું અને શુક્લ ધ્યાનના ત્રીજા પાયા ઉપર આરૂઢ થયા, એ સમયે ઉપસર્ગ બંધ બોલો. ઉપસર્ગ કહી છે બારમા ગુણસ્થાનમાં જીવ પહોંચી શકે. અભાગી કર્મના તીવ્ર ઉદય, પ્રતિકૂળતા, અસાતાનો ઉદય, પથ્થર વર્ષે છે, ઓ ન જાણે શું બારમા ઉપસર્ગો થઈ રહ્યા છે શરીરમાં અને અંદરમાં. ઉપયોગ જો ક્યાં પહોંચી ગયો, શુક્લ ધ્યાનનો બીજો પાયો. મને તો બોલવામાં એટલી મજા આવે, પહેલો પાયો, બીજો પાયો, ત્રીજો પાયો, ચોથો પાયો. ઓલું બનાવો ને, તમે શું બનાવો, ચાસણી બોલો, પરફેક્ટ થઈ જાય ને, મેં તો શું ના એની ગોળ પાપડી એકદમ કડક કડક થઈ જાય. ઘટ્યા થી વિચાર કરો, આ ઉપયોગ અંદરમાં કેવો રમી ગયો હશે કે બારમાં તો હજી બધા અપેક્ષા રાખે છે કે મુનિરાજ બોલશે, મુનિરાજની આંખ ખુલશે, મુનિરાજ ઉદ્દેશ આપશે, મુનિરાજ કઈ લેખન કરશે, પણ મુનિરાજ તો અંદરમાં ક્યાં પહોંચી ગયા છે બોલો. આજે તેરમાં આવી ગયો અંતર, તમે સમજાયો. બારમાં ગુણસ્થાનમાં માત્ર એક મૌનીય કર્મનો અભાવ થયો છે, સાત સાત કર્મનો ઉદય, સાત કર્મનો ઉદય છે. શિવભૂતિ મુનિરાજ જયારે બારમા ગુણસ્થાનમાં પહોંચ્યા હશે ત્યારે ક્ષયોક્ષમની અલ્પતા કેટલી હતી બોલો, ઓછું જ્ઞાન હતું, પરંતુ એની સામે વિકરાગતા પૂર્ણ હતી. એટલે પૂર્ણ વિકરાગતા પ્રગટ કરવા માટે અધિક જ્ઞાનની જરૂર નથી, પુણ્યના હૃદયની જરૂર નથી, બાહ્યમય શરીરની અનુકૂળતાની જરૂર નથી. જરૂર એ છે કે તારો ઉપયોગ તારા આત્મામાં રમી જાય. સમજાય છે, ખ્યાલ આવે છે, રમી શકે સ્વભાવમાં, રમી શકે આવી વિષમ પરિસ્થિતિ. અને આપણે તો જરાક આજે સમજાય છે, એસી નથી ચાલતું, લિપન છે કે કામ થઈ ગયું. આજે તો પૂછો નહીં, આજે તો સવારથી બધા કામ બગડી રહ્યા છે. કયું કામ બગડે, દુનિયામાં મને બતાવો કયું કામ બગડેલું કામ છે. બગડેલું કામ એટલે શું, વોટ ઇઝ બગડેલું કામ, બગડેલું કામ એટલે શું, કોઈ કામ બગડેલું હોય જ નહીં. આજે તો બહુ સારા કામ પતી ગયા, સારાવાના થઈ ગયા, સારાવાના થઈ ગયા એટલે શું, મને તો આજે તો બહુ અનલકી, અનલકી નહીં એટલે શું બોલો. સમજાય છે, કોઈ કામ બગડેલું સુધરેલું નથી હોતું. હરેક કાર્ય હરેક સમય હરેક યોગ્યતાથી લઈને એ દ્રવ્ય રૂપે પરિણમન થાય છે, એની તક સમયની યોગ્યતા કોઈ પણ બગડેલી ન હોય. હવે બોલો, કોઈ ઘેર સાધુ અને મરી ગયો એ કામ બરાબર થયું કે બગડેલું છે. ઘેર ખાધું અને મરી ગયો તો એ કામ બગડેલું કે બરાબર થયું કે ના બરાબર થયું, બરાબર થયું ને કે ના થયું, ન મરી રહ્યો હોત તો ના. સોરી, થોડુંક ઉદાહરણ સમજાય છે સમજવા માટે. અગર એ ન મળ્યો હોત તો બરાબર ન થાય, બસ પોઈઝન ખાધું અને મરી ગયો તો કામ બરાબર થયું કે નહીં. હમણાં ઊંચી હતી ગજે વાક્ય વાંચ્યું, સ્વદ્રવ્ય પરદ્રવ્યને ભિન્ન ભિન્ન કરો, નહીં ભિન્ન ભિન્ન કરો, કેમ આપણે જો અમને કઈ ભાઈ અમે ઘરમાં પરમિશન કીધું તો આપણને કહે કે આપણે કે નિવૃત્તિ લઈ લો હવે શું નિવૃત્તિ પણ અમે કરશું શું આખો દિવસ તું સિદ્ધ કેવી રીતે થશે મને તો કે ખાલી મને થાય કે અમે કરશું શું આખો દિવસ અમારો ટાઈમ કેમ જશે અમે તો બહુ બિઝી રહ્યા છીએ કયા કર્મનો વંશ રહી જતી સિદ્ધ દશા નહીં થાય કેમ કારણ કે તે તો અંતરાય આપી તમે કરશું શું આખો દિવસ તો તમે હજી કરવું 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 નું ભૂત એવું ચડ્યું છે સમજાઈ ગઈ વાત હવે વાંચી આપણે પણ ગાતા સમજાય કે નહીં બે ધ્યાન કેમ લીધા કારણ કે શુદ્ધ ધ્યાન સુધીની વાત કરી બે ધ્યાન કેમ લીધા કારણ કે મુનિ રાજની વાત કરી બે ધ્યાન કેમ લીધા કારણ કે અનુપળ કેવળ ધ્યાન બતાવું બે ધ્યાન કેમ લીધા કારણ કે એ બતાવવું છે કે અદમસ્તજી આવા અનેક ઉપસર્ગોની વચ્ચે પૂર્ણ વિતરાગી થઈ શકે બારમા ધોરણ સ્થાન સુધી પહોંચી શકે પૂર્ણ આનંદને ભોગવી શકે તો તારી સામે કઈ પરિસ્થિતિ એવી વિક્રમ છે કે તું તારા આત્માની શ્રદ્ધા ન કરી શકે તું તારા આત્માની અંદરમાં રુચિ ન કરી શકે સાચી કહું તમે આ કાર્ય કર્યા વગર ભયા ગયા ને આ ભાવમાંથી તો પ્લીઝ ડોન્ટ એક્સપેક્ટ કે આ જેટલું પણ મળ્યું છે ને બધો યોગ આ બધું પાછું મળશે બહુ સહેલાઈથી બધું મળી જશે ડોન્ટ એક્સપેક્ટ કારણ કે ખરેખર બહુ દુર્લભ બહુ દુર્લભ ચાલો વાંચી જો તું કે છે જ્ઞાન ભાવના બધાએ વાંચવાનું છે દાતા દાતા બધાએ વાંચવાની છે એક સાથે જો જ્ઞાન ભાવના કાપર આદરણીય તથા અવિનાશી જ્ઞાન કિંતુ અન્ય ફળ ગજબ ગાથા તું તારા ધ્યાન વડે તું તારા શ્રેષ્ઠ વડે તું અન્ય સંયોગોની અભિલાષા કરે છે આ મોહની મહિમા બહુ અમારા વાક્ય શું કરે છે જ્ઞાન ના પણ જ્ઞાન સોરી વેરી ગુડ કેટલું સરસ શું કીધું એટલે હું પહેલા બોલું છું એટલે સોરી કીધું આપણે વાંચીએ પણ એટલું સરસ વાક્ય છે જ્ઞાન કા પલ અરે બોલો એક વાર જોતી આ મહામંત્ર છે જ્ઞાન કા ફલ જ્ઞાન કા ફલ અને જ્ઞાન કા ફલ જ્ઞાન ઓર જ્ઞાન જ્ઞાન અવિના ભાવે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન અવિના ભાવે સુખ ને લઈ ન બેસ્ટ ફ્રેન્ડ છે એના વગર નહીં જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં સમ્યક જ્ઞાન અરે તમે એક લૌકિકમાં પણ આપણે રસ્તો ભૂલી ગયા હોય અને આપણને કોઈ રસ્તો બતાવે અને આપણને એમ થાય અરે અહીંયા તો છે સમજાય છે તો બોલો એ જાણતા આપણને એમ થાય કઈ ખ્યાલમાં આવે સમજાય છે જો શું કે છે નિશ્ચય છે આવીને કહી જાય શું કીધું નિશ્ચય છે આ ત્રણેય વાતો બહુ સરસ છે આ પહેલી વાતો તો અદભુત છે શું કીધું નિશ્ચય છે જ્ઞાન કા ફલ જ્ઞાન કા ફલ બોલો જે જ્ઞાન આપણને મળ્યું એ જ્ઞાનથી આપણે ભણ્યા આપણે એમબીએ કર્યું પછી સીએ કર્યું બરાબર તો એ જ્ઞાનનું ફળ શું પુણ્યનો ઉદય ડિગ્રી પૈસા ઇજ્જત બોલો માન નહીં અહીંયા શું કીધું જ્ઞાન કા ફલ થોડું એડ કરજો ભેદ જ્ઞાન કા ફલ અતિન્દ્રિય જ્ઞાન યુ કેન એડ ભેદ જ્ઞાન કા ફલ અતિન્દ્રિય જ્ઞાન કા ફલ જ્ઞાન છે ને સમ્યક જ્ઞાન કા ફલ અતિન્દ્રિય જ્ઞાન સમ્યક જ્ઞાન કા ફલ અતિન્દ્રિય જ્ઞાન ઓર અતિન્દ્રિય જ્ઞાન કે સાથ અતિન્દ્રિય આનંદ બહુ સરસ જો નીચે છે જ્ઞાન કા ફલ બધાને દેખાય છે બધા વાંચો છો બધાને સમજાય છે વિષય જ્ઞાન કા ફલ જ્ઞાન હી હૈ વહ સર્વથા પ્રશંસનીય ઓર અવિનાશી હૈ શું કીધું અવિનાશી છે જ્ઞાન કા વિનાશ કોઈ નહીં કરી શકતા તમે સમજો અઘાતી કર્મ નું ઉદય હોય ને બારમાં તીવ્ર સંયોગો નો વિનાશ કરી નાખશે ખ્યાલ આવે છે સંયોગ નો વિયોગ કરી નાખશે બધું ચૂકી જશે બારમાં બધું વયું જશે બારમાં પરંતુ જ્ઞાન ને કોઈ નષ્ટ નહીં કરી શકે તારા સમ્યક જ્ઞાન ની પૂંજી ને કોઈ નષ્ટ નહીં કરી શકે કોઈ તૂટી નહીં શકે કોઈ ચોરી નહીં શકે જ્ઞાન ક્યારે ચોરાય જ્ઞાનની ચોરી થઈ શકે બોલો પુણ્ય અને પાપના ઉદયમાં સતીઓ જંગલમાં વયા ગયા કેવો કેવો ઉદય આવ્યો અંજના સતી સીતા સતી ખ્યાલ આવે છે પરંતુ ત્યાં પણ પુનઃ બળે ટકી રહ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન भेद विज्ञान तत्व ज्ञान तत्व निर्णय क्लैरिटी कर्म न उदय रूप सिद्धांत नी श्रद्धा आ बदा न बड़े एक सतियो जंगल मां ज्ञान न बड़े सके ज्ञान है आप लोग परम मित्र है। अज्ञान एक मंत्र में वैसे पण सीख्या था अज्ञान ए आकुरता नी जननी छे अने ज्ञान ए अनाकुरता नी जननी समझाय छे जो आती बहुत सरल छे ये शब्द क्या आया सर्वथा प्रशंसनीय सम्यक ज्ञान सर्वथा प्रशंसनीय नरक ना नाक्यो पण सम्यक दृष्टि सम्यक ज्ञानी छे ते प्रशंसनीय कारण के स्वपर नु भेद विज्ञान रह गयी स्व ने स्वरूपे अने पर ने पर रूपे जाने सात तत्व नी श्रद्धा नौ तत्व नी प्रतीति क्रमबद्ध पर्याय जेवा सिद्धांतो नो विश्वास छे कर्म ना उदयो नो ख्याल छे अरे एक एक द्रव्य नु एक एक समय नु एक एक परिणमन पोतानी योग्यता थी थाय छे हूँ एनो करता भोगता नहीं एवो अंदर मा अकर्ता स्वभाव नी दृष्टि पूर्वक नु ज्ञान सदा कार प्रशंसनीय પોઈન્ટ ખ્યાલ માં છે જુદો જગત માં પણ જે જીવ હડું કરીએ છે જેની જ્ઞાન ની શુદ્ધતા હોય જે હર પરિસ્થિતિ માં પ્રસન્ન રહેતો હોય જે કોઈ ઉદય થી પ્રભાવિત ન થતો હોય એ જીવ ની સહજ મહિમા આવશે કે નહીં આપણને કૃપાળુ દેવ ની મહિમા કેમ આવે છે મને કહો કેમ આવે છે બોલો સંજયભાઈ શેક્ષમ જ્ઞાન ની કેટલી અગાધતા હતી કો આજે સતાવધન નો જે પ્રયોગ કર્યો અને જે એમની પ્રશંસા થઈ કે જે પણ માન મળ્યું કે જે પણ બધા ઓફર આવ્યા સમજાય છે ખ્યાલ છે એને ઠુકરાયો ખ્યાલમાં છે એ એ એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં લોભાઈ ન ગયા એ ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતાને પોતાનું સ્વરૂપ ન માન્યું ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતામાં અટકી ન ગયા આ સંયોક્ષમ જ્ઞાનની અધિકતા આ પરલક્ષી જ્ઞાન આ ચેતાવધાન આ ખરેખર મારી ક્રિયા મારું કાર્ય નથી આ તો મારા આત્મ સાધનામાં બાધક છે એટલે એને ઠોકર મારી બોલો આ જ્ઞાન પ્રશંસનીય છે કે નહીં અરે બોલો તમને સમજાય છે કે કઠિન પડે છે આર યુ ગેટિંગ જ્ઞાનની હીના અધિકતા એ મારું સ્વરૂપ નથી જ્ઞાનની હિના દીક્ષાથી રહી તું કેવળ જ્ઞાન સ્વરૂપી છું એવું જ્ઞાન કરવું એ જ્ઞાન ખરેખર તમને જ્ઞાન છે ને આનંદ લઈ જ્ઞાનની હિના દીક્ષા કર્મના ઉદયના અધીન છે અને જ્ઞાનની હિના દીક્ષાથી હું ભિન્ન કેવળ જ્ઞાનની મૂર્તિ છું એવો નિર્ણય કરવો એ પુરુષાર્થ અધીન બોલો મીનાબેન સમજાયું કે બે વાક્ય બોલી શું બોલ્યા જ્ઞાનની હિના દીક્ષા એ કોના અધીન છે બાહ્યમાં સંયોગ મળવા ન મળવા એ કોના અધીન છે પર્ટિક્યુલર ટાઈપનું શરીર મળવું એ કોના અધીન છે અરે બોલો રૂપિયા પૈસા આદિ મળવું એ કોના અધીન છે કર્મના અધીન પણ એનાથી હું ભિન્ન છું એવો નિર્ણય કરવો એ મારા પુરુષાર્થ અધીન છે એ જ્ઞાન એ નિર્ણય એ પુરુષાર્થ એ ડિસિઝન હું લઈ શકું ખ્યાલ આવે છે સમજાય છે જો યહ વડે હવે જો બહુ સરસ વાત છે યહ વડે આશ્ચર્ય કી બાત હૈ કે ઉસસે લોગ ઉસસે એટલે હા વેરી ગુડ ઉસસે એટલે જ્ઞાન સે જો જ્ઞાન પ્રાપ્ત હુઆ ઉસસે લોગ અન્ય કુછ ઓર ફલ ચાહતે હૈ ઇસે મોહ કી મહિમા જે સમજાયું ખ્યાલ છે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો દુરુપયોગ કરીને એને પરમાં લગાડીને અને પછી અન્ય ફલથી ઈચ્છા કરવાના સંયોગથી ઈચ્છા આપણે કહે ને કહેવાનું જો સ્વાધ્યાય કહ્યો સમ્યક દર્શન નહીં સમ્યક જ્ઞાન નહીં તો સ્વર્ગ તો મળશે ને અહીંયા ના સ્વર્ગ નહીં બધાને ઘણા ખરાને તો અહીંયાથી વિદેશ ક્ષેત્ર જવું છે ખ્યાલ છે કેમ કારણ કે વિદેશ ક્ષેત્રમાં કોણ છે સુંદર ભગવાન છે સારે વાહ વેરી ગુડ ખ્યાલ આવે છે અહીંયાથી જેને લીધે સમજી લેજો આજે અહીંયાથી જેને વિદેહ ક્ષેત્ર જવું છે એવો નિદાન બાંધે છે એનો મતલબ એ છે કે એને આ ભાવમાં તો સમ્યક દર્શન જોઈતું જ નથી કેમ કારણ કે અહીંયાથી જે જીવ વિદેહ ક્ષેત્ર જાય એ નિયમથી મિથ્યા પછી જાય સમ્યક દર્શન વિદેહ ક્ષેત્ર ના જઈ શકે તો પછી જો ને અને હવે વિજય ક્ષેત્ર બહુ નાનું હશે આમ વિજય ક્ષેત્ર આમ જીવન થઈ લાગે વિજય ક્ષેત્ર એટલે અહીંયાથી ડાયરેક્ટ હું ભરીને સમૂહ ચરણ માં જન્મ લઈ એ પણ કોના હા એ પણ કોના વચનની શબ્દોની તત્સમયની અલ્ટિમેટ સમાધાન સમસ્યા કા કોઈ કે ને ઘણી વાર એમ થાય કે યાર શું કહું સમસ્યાનું અલ્ટિમેટ સમાધાન ઇઝ એ દ્રવ્ય ની તક સમય ની યોગ્યતા એ પ્રમાણે હતી એનાથી અગેન એ યોગ્યતા નું ઉલ્લંઘન પર્યાય ન કરી. ચલો જલ્દી આગળ વધીએ. શું કીધું? મોકી મહિમા સમજાય છે. જો શુદ્ધ જ્ઞાન ભાવાર્થ વાંચી ને પછી આગળ વધીએ. શુદ્ધ જ્ઞાન બહુ ગજબ છે. જો શુદ્ધ જ્ઞાન દ્વારા એક એક પોઈન્ટ જો આ એક એક પોઈન્ટ જોજો. શુદ્ધ જ્ઞાન દ્વારા પદાર્થો કો યથાર્થ જાણને કા તાત્કાલિક ફલ તો ઉન પદાર્થો કા જાન બનાવી હૈ. શું કહ્યું? શુદ્ધ જ્ઞાન મેં ક્યાં લગાડ્યું? પદાર્થો કો ઉનકે સ્વરૂપ કો સમજાય યથાર્થ જાનને મેં લગાડ્યું. જે પદાર્થ જે સ્વરૂપ જે પદાર્થ નું જે તત્વ નું જે સ્વરૂપ જેવું છે પહેલા શું કહ્યું? જ્ઞાનમાં એને સમજ્યું. ચાર વાત કહું? સાત તત્વો ને ચાર માં વિભાજન કરો. નાના નાના સાત વાક્ય નાના નાના ચાર વાક્ય. સ્વ ને સ્વ જાણે, પર ને પર જાણે, દુઃખદાયી તત્વ ને દુઃખદાયી અને સુખદાયી તત્વ ને સુખદાયી જાણવું એ પદાર્થ નું શું છે? યથાર્થ જાણવું. હવે આપણે આ ચારે માં ગડબડ કરીએ છીએ કે નહીં? પેલા ચાર વાક્ય સમજાયા. પદાર્થો કો યથાર્થ જાણને કા કામ શુદ્ધ જ્ઞાન ને કિયા પહેલે. આપણે જાણીએ છીએ યથાર્થ સ્વ કો. બોલો ચાર વાક્ય બોલો. નાના નાના જઈને મને બોલો. સ્વ કો સ્વ જાણ્યું. હવે બોલો આને એનાલાઇઝ કરો. સ્વ કો સ્વ સ્વ હું સ્વ સ્વ કોણ? હું પોતે. પોતે એટલે પોતે મારું જ્ઞાન. ક્યાં છે સ્વમાં સ્વબુદ્ધિ? ક્યાં છે આત્મામાં સ્વબુદ્ધિ? આ તો ઇન્ફોર્મેશન ગુરુદેવ કહે છે. જીવાણીમાં લખ્યું છે એટલે આપણે ફટાફટ બોલી ગયા. સ્વ પર સ્વ, પર કો પર, દુઃખદાયી દુઃખદાયી, સુખદાયી કો સુખદાયી. પણ દુઃખદાયી માં દુઃખદાયી પણ કહાં લખતા હૈ? સુખદાયી તત્વ મેં સુખદાયી પણ કહાં લગા? સ્વ મેં સ્વ પણ કહાં લગા? પર મેં પર તો બુદ્ધિ કહાં હોય? ક્યાં વિચારો પણ ચડ્યા આપણા દિવસમાં? હું ગઈકાલે પણ મેં કીધું હતું ત્યાં આગળમાં એ સાંભળવા સાંભળી લેજે બહુ કડક વાત છે. સાંભળવા માત્ર થી અને સંભળાવવા માત્ર થી દર્શન મોહ અને મિત્યાત્વના મૂળિયા ત્રણ કાળમાં નહીં હલે. અહીંયાથી સંસ્કૃત ભાવ લઈને જશો ને કે બે કલાક સાંભળ્યું મજા આવી ગઈ, બહુ સરસ વિષય ચાલ્યો, બહુ સરસ ગાથા હતી, બહુ સરસ પ્રવચન હતું, બહુ સરસ પ્રવચન સાંભળી ચાલે છે, આ સંતોષ લઈને ગયા ને તો કામ નહીં થાય. આ સાંભળવાથી ચારિત્ર મોહમાં મંદતા આવશે. સાંભળવાથી એ સમય સાતા આપી વેદનીય કર્મનો બંધ થશે. થોડું ક્ષેત્ર જ્ઞાન પણ ઘટી જશે પ્રકરણ સંબંધી, પરંતુ દર્શન મોડા મૂળ્યા નહીં અને કર વિચાર તો પામ, સાંભળ તો પામ, સંભળાવી નહીં તો પામ. કર શબ્દ બોલો રહ્યા બોલો તમે બોલો બોલો બોલશો તો મજા આવશે. કર કર વિચાર હા અવિચાર તત્વનો વિચાર. સ્વ કો સ્વ બોલો. ક્યાં પોતાના પોતા પણ આવે? ક્યાં પરમાં પરત પણ આવે? લાગે છે આ પરદેવી મારાથી ભિન્ન છે? લાગે છે શરીર મારાથી ભિન્ન છે? ઘર કુટુંબ પરિવાર ઉદય જનિત છે. ઉદય જનિત છે એ ઉદય ના અધીન છે. સંયોગ છે ત્યાં વિયોગ છે, ઉત્પાદ છે ત્યાં વ્યય છે, જન્મ છે ત્યાં મરણ છે. ક્યાં લાગે છે બોલો? ક્યાં લાગે છે આ બધાથી હું જન્મ મરણ ઉત્પાદ રહી સંયોગ વિયોગ થી રહી હું શુદ્ધ આત્મા છું, પરિપૂર્ણ છું, સ્વતત્વ છું, અનાદિધન છું. જન્મ નથી મારો, મરણ નથી મારું, મરતો નથી, જીવતો નથી, જન્મતો નથી ભાઈ, આ સંયોગના આધીન નથી. ચલો થયું આ કીધું. શુદ્ધ જ્ઞાન દ્વારા પદાર્થો કો યથાર્થ જાણને કા શું શબ્દ આવ્યો? ઓન ફોર યથાર્થ જાણને કા તાત્કાલિક ફલ તો ઉન પદાર્થો કા જાન પનાની હૈ ઓર પરંપરા પરંપરા પર सम्यक ज्ञान, तात्कालिक फल भेद विज्ञान, तात्कालिक फल सम्यक ज्ञान और भेद विज्ञान के साथ अनाकुल निराकुल सुख, तात्कालिक फल आत्मश्रद्धा, तात्कालिक फल मोक्ष मार्ग की प्राप्ति, तात्कालिक फल भगवान का रघुनंदन बना, तात्कालिक फल यथार्थ समझता, अकर्ता भाव की दृष्टि थई, जाता भाव प्रगट थयो, कर्ता भाव तूटियो, परम परत्व आश्रव दुखदायी, अने संबंध निजरा सुखी। तात्कालिक फल समझाई से अगर आप फल नहीं मरतू तो स्वाध्याय जीरो, खाली इन्फॉर्मेशन, वो बहुत सरल वाक्य है, बराबर समझाऊं तो कीधु तात्कालिक फल तो उन पदार्थों का जानना ही है और परंपरा फल केवल ज्ञान, वहाँ सर्व पदार्थों का जान पना होता है केवल ज्ञान में, बराबर। इस प्रकार ज्ञान का फल, बोले एक बार जल्दी, ज्ञान का फल, ज्ञान का फल ज्ञान ही है जो सर्व प्रकार से प्रशंसनीय है, क्योंकि यथार्थ ज्ञान होने पर पदार्थ, वेरी वेरी इंपॉर्टेंट, पदार्थ जैसे है वैसे, वेरी इंपॉर्टेंट वर्ड, जैसे है वैसे भाषित होने से, जैसे है पहले तो ज्ञान पड़ो से, पची विकल्पात्मक श्रद्धा से, कि ये पदार्थ जेवा से एवं शू थ भावभाषण से, અને એ ભાવ વાસન થતા શું થયું, નિરાકુરતા હોતી હૈ। બોલો હવે અપર દ્રવ્યમાં શું કરી શકો, કરો ઉપરથી નીચે પુરુષાર્થ, ખ્યાલ આવે, જે પડ્યું જે સમય જે પરમન જે પ્રકારે જે થવાનું છે એને જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ બદલી શકવામાં સમર્થ, મને કહો આદિના મુનિરાજે દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન ક્યારે થયું, કેટલા ટાઈમ પછી થયું, કેટલા ટાઈમ પછી થયું, અને ખુબ ટફ ક્વેશ્ચન પૂછી લીધો, આદિનાથ મુનિરાજને મુનિ દીક્ષા લીધા 83 લાખ પૂર્વ તો ગર્ભગ્રસ્તમાં, 84 લાખ પૂર્વ નું આયુષ્ય, બરાબર છે, 83 લાખ પૂર્વ પછી વૈરાગ્ય આવ્યું, મુનિ દીક્ષા લીધી, મુનિ દીક્ષા લીધા પછી આ નિરાકુરતા ની વાત કરું, આ ભાવ વાંચવા ની વાત કરું, ક્રમબદ્ધ ના શ્રદ્ધાની વાત કરું છું, આ જ્ઞાનની નિરાકુરતા કેવી રીતના પ્રગટ થાય એની વાત કરું છું, ચલો મને ઉત્તર આપો, 1000 વર્ષ પછી, તો કેમ 1000 વર્ષ નહીં, એમને ખબર નહીં હોતા કેવળ જ્ઞાન પ્રાપ્તિ નો ઉપાય, બોલો વિચાર કરો જલ્દી, 1000 વર્ષ બાહુબલી મુનિન્દ્ર ને 1 વર્ષ, ભરત ચક્રવર્તી ને 1 અંતર્મુહૂર્ત, મલ્લીનાથ મુનિરાજ ને 6 દિવસ, ખ્યાલ આવી છે, મહાવીર ભગવાન ને મુનિ અવસ્થામાં 12 વર્ષ, તો વાય બધા ડિફરન્ટ ડિફરન્ટ કેમ, બધા તમને જતી હતા કે નહીં, અરે બોલો બધા સાઈઝ તમને જતી હતા કે નહીં, બધાને મોક્ષ માર્ગ ખબર હતો કે નહીં, અંદર જવાની વિધિ ખબર હતી કે નહીં, ઉપયોગ અંદર જતો હતો કે નહીં, છઠ્ઠા સાતમા વ્યવસ્થાનમાં હર અંતર મુહૂર્તમાં સહસ્ત્રવાસ, તો પછી એકને 1000 વર્ષ, એકને 1 વર્ષ, એકને અંતર્મુહૂર્ત, એકને 6 મહિના, 6 વર્ષ, 6 દિવસ, 12 વર્ષ કેમ લાગ્યા, બોલો બોલો જલ્દી, ગજબ તત્ સમયની યોગ્યતા, એ પર્યાયનું, એ સમયે એ પ્રકારનું પરમન જયારે થવાનું હશે ત્યારે જ થશે, એની આગળ પાછળ નહીં થાય એવી શ્રદ્ધાપૂર્વક એ મુનિ અવસ્થામાં કેટલા સહજ થયા હશે, 1000 વર્ષ સુધી ઉપયોગ અંદર બહાર જતો હશે કે નહીં, બહાર આવતો હશે તો શુભ ભાવ આવતા હશે કે નહીં, એ રૂપે પ્રવૃત્તિ થતી હશે કે નહીં, અને એ બધામાં પણ સમ્યક દર્શન અભબંધ રહ્યું કે નહીં, અનાકુરતા રહી કે નહીં, નિરાકુરતા રહી કે નહીં, કોના આધારે રહી, ક્રમબદ્ધ પર્યાયના આધારે, વીરાભાઈ સમજાય છે શું બોલું છું, ખ્યાલ આવે છે, આઈ હોપ સમજાય, હજી મારા જે ભાવ છે ને શબ્દોમાં ક્યારે વ્યક્ત ન થઈ શકે, પેલા કેટલી સરસ ગાથા છે, તમે વિચાર કરો, જે શું કે છે, ભાષિત હોને છે નિરાકુરતા હોતી હૈ, નિરાકુરતા સુખા લક્ષણ હૈ, ઓર સભી જીવ સુખ ચાહતે હૈ, ઇસ સુખ મે પરાધીનતા આદિ કોઈ દોષ નહીં, નિરાકુર સુખ મે પરાધીનતા નહીં, નિરાકુર જ્ઞાન મે પરાધીનતા નહીં, આત્મ જ્ઞાન મે પરાધીનતા નહીં, કઈ અલગ જાતિ નો કોન્ફિડન્સ, कोई अलग जाति नो अपने कह रहे ना कि दृष्टिकोण एक एक पदार्थ में जुवानो एंगल आखो बनवाई जाए ख्याल आए थे जे मन थी रूपये एनो समझ स्वीकार अरे आचार्य पदे कोई मुनिराज हो विद्यमान विराजमान अने कोई नव शिक्षित मुनिराज हवे बे दिवस साधना करे आचार्य ना सानिध्य में रहे अने एमनी सामे हरि तो आचार्य छे अने एमनी सामे केटलाय संगना मुनिराज ने केवल ज्ञान की प्राप्ति थई जाय बोलो अरे एक विकल्प नहीं पर द्रव्य ने स्वद्रव्य जो प्रणति थी रही है एनो सहज स्वीकार करो ये अनंत पुरुषार्थ है अपन ने दखले ने पगले हर पर्याय में कोई ने कोई ओपिनियन कोई ने कोई कर्ता भाव कोई ने कोई जजमेंट कोई ने कोई इच्छा कल्पना अने कोई ने कोई राग द्वेष कोई ने कोई आकुलता आकुलता सिवाय अज्ञानी जीवन नहीं जत ज्ञानी ने कोई आकुलित कर रही है समझाय से कारण के ज्ञानी मने के आखा जगत नु परमन मारा ज्ञान नु जे कोई जे मारा ज्ञान मा आवता नहीं कोई ज्ञान मारु ज्ञान कोई जे मा जतु नहीं जे जे मा छे ज्ञान ज्ञान मा छे बोलो उपमावी जे मा अल्पवाणी शक्ति छे ज्ञान मा ग्रहवाणी शक्ति छे अरे ग्रहण एटले कोई अंदर आवी जाए ज्ञान मा जे एम नहीं ग्रहण एटले पोता मा रहीने पोतानी स्वच्छता थी जाणवाणी शक्ति छे अने जेओ मा रहीने प्रमेयत्व नामनी शक्ति होवाना कारणे ए ज्ञान मा अल्पवाणी शक्ति छे अर्पण एटले आवी जाए एम नहीं आ वयु वयु एम नहीं ए त्याग छे हूँ अहीं छू पण माई नु छू हे ओहो हो जाणता वत ओहो मारो લાંબુ થઈ પણ સમજાય છે આ ગાથાઓ ચાલે પ્રવચન કાઢી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન મહાધિકાર દિવ્ય ધ્વનિ નો કાર જ્ઞાન ની વ્યવસ્થા જ્ઞેની વ્યવસ્થા ચારિત્ર ગુણ ની વ્યવસ્થા એની પર્યાય ની વ્યવસ્થા એની ક્રમબદ્ધતા એની અસ્થિરતા અને બોલો વિચાર કરો અંદર માં દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે સામાન્ય જરા સમજો બે દ્રવ્ય વચ્ચે તો અત્યંત ભાવ અંદર માં દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે અને એક એક ગુણની એક એક પર્યાયોની વચ્ચે અસત ભાવ હોવાના કારણે એ ચારિત્ર નો વિકાર એ શ્રદ્ધા અને જ્ઞાન મલિન શ્રદ્ધા અને જ્ઞાન સમય થયા પછી એને મલિન કરવામાં સમય કેમ અસત ભાવ કોની વચ્ચે ચારિત્ર ગુણ ની અસ્થિરતાની પર્યાય અને શ્રદ્ધા ગુણની સાહિત્ય સમ્યત્વની પર્યાય એ એકબીજાને એ પ્રભાવિત ન કરી શ્રદ્ધા તમને થયા પછી ચારિત્રમાં પૂરો રાગ ફટાફટ એક જ સમય નષ્ટ થઈ જાય એમ નહીં બને અને ચારિત્રનો રાગ શ્રદ્ધાને જગાવી દે સમજાય છે કઠિન પડે છે બોલો અચ્છા તમામાં તો તમને મજા આવી હતી ને બહુ કોન્ફિડન્સ આવ્યો હતો ને કે અરે વાહ આ તો શું ગજબ વ્યવસ્થા છે અમને તો શું ટેન્શન થઈ ગયું હતું કે આટલો બધો રાગ છે ને આપણે ભરી રહ્યા છીએ ને આટલો બધો સ્વાધ્યાય કર્યા પછી હજી ને અમને તો છે ને હજી ને અમને વિકલ્પો આવી જાય હજી ને એટલે તમને સમજાય છે ને મારે શું બોલું છું હજી ને એટલે શું આટલું સમજ્યા પછી હજી ને અમને ખાવાનો ભાવ તો આવ્યા હજી ને એટલે શું વોટ વોટ યુ મીન બાય હજી ને એટલે હજી ને એટલે તું કયા મને સ્થળ માં ઉભો છે તું અંદર ની વ્યવસ્થા નહીં સમજે તો કોઈ દિવસ તમને પ્રશ્ન પૂછતા નહીં ઉતરી શકે કારણ કે એમ નહીં માનતા કે રાગ ઓછો થઈ જશે ને રાગ ખતમ થઈ જશે ને રાગ મટી જશે ને ઉદય ખતમ થઈ જશે પછી હું અર્જુન ને દર્શન કરીશ નો ધીસ ઇઝ નોટ અ વે આ કોઈ ઉપાય જ નથી આપણું ફૂલ ફોકસ તમને દર્શન પ્રાપ્ત કરવું છે પણ ફૂલ ફોકસ રાગને મંદ કરીને કરવું છે ક્ષયક્ષમ જ્ઞાની અધિકતા પછી કરવું છે અરે ના ઉપાય નથી તમને ખ્યાલ આવે છે યા તો ક્રોધના ભાવ કરો સમજાય છે યા તો ક્રોધને બદલી નાખો યા તો એક ઉપાય છે ક્રોધના કાળમાં ક્રોધથી ભિન્ન પોતાના સમર સ્વભાવી આત્માને જો અનાતુ નિરાતુ સુખની પ્રાપ્તિ થાય વગેરે ઉપાય આવે તમે એમ કહો કે મારે ગાડી પર ચલાવી છે યા આઈ એમ રેડી ટુ ડ્રાઈવ જેની આઈ એમ રેડી ટુ ડ્રાઈવ રે જ્યારે રસ્તામાં એક ગાડી ન હોય આઈ ડોન્ટ વોન્ટ એની કાર ભલા માણસ અરે બોલો જલ્દી બોલો આવો સંધ્યા બેન આગળ આવો જલ્દી બોલો જલ્દી બોલો ગાડી ચલાવી છે પણ તમને બધાને સમજાય છે ને ઉદાહરણ આપું છું સરળ ગાડી ચલાવી છે પણ રસ્તામાં એક છે મને દર્શન તો કરવા છે ભગવાનના પણ એ કાયને મંદિરમાં કોઈ ન હોવું જોઈએ થઈ શકશે બનશે એવું રસ્તામાં કોઈ ગાડી ના હોય તો હું ગાડી ચલાવી કરે નહીં થઈ શકે. ચારિત્ર ના રાગ ને ચારિત્ર ના રાગ માં રહેવાનું, એ રાગ એક સમયનું સત છે. એ રાગ સંબંધ માં આવતી ક્રમિક વ્યવસ્થા છે, તારી ભૂમિકામાં આવશે. તું એનાથી પ્રભાવિત નહીં થા, તું એને જોઈને ડર નહીં, તું એને જોઈને તારા સ્વરૂપ નું માપદંડ નહીં કર. અરે તારું મન એને બીજાનું પણ નહીં. આપણે તો ફટાફટ જે આપણે સ્ટેમ્પ લગાતા જઈએ, આવો ક્રોધી, આવો રાગી, આનો તો આમ, આનો તો સ્વભાવ આવો, આ તો બહુ આકરા, અચ્છા આકરા, આનો તો સ્વભાવ બહુ ગરમ, અરે વાહ તું તો ચોર પોત, જીવ તો ચોર પૂતગલ, ગરમ કોની કરી આવે. આમ લાગે ઠીક છે, તેનો સરસ સન્ડે સરસ ગયો સવારમાં, થોડી સરસ સરસ વાતો. અરે એવું નથી ભાઈ, સાંભળવાનો માર્ગ નથી, સમાવાનો સમજીને સમજીને બોલો, સમાવાનો માર્ગ. હવે પુરુષાર્થ નહીં, આ લેવલ પર આવ્યા પછી આટલો સ્વાધ્યાય, આટલી ક્લેરિટી, આટલા હજારો પ્રવચન, આવા આયતન, આવો માર્ગ, આવી જીનવાણી, આ મળ્યા પછી હવે આ લેવલ પર આવ્યા પછી સમ્યક દર્શન નહીં થાય તો બોલો શું કર શકો. અને અગેન અગેન ગઈકાલે તમે એટલો આનંદ લીધો, ભૂયમાન ક્રિયમાન શબ્દ સામે ગલત રાખવું છે, કઈ નથી, ઉપદેશ એલિમેન્ટ આવશે, શું આવશે, સમ્યક દર્શન કરો, શું આવશે, ઉપદેશ શૈલી, ઉપદેશ શૈલી કથન શૈલીમાં શું આવશે, એ મૌન ભાવ કરો. ઉપદેશ શૈલીમાં શું આવશે, એટલે ભગવાન આત્માના દર્શન કરો, કરો એ ઉપદેશ શૈલી, કરો એ જલ્દી ઉપદેશ શૈલી, હવે કરો 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 સાંભળ્યું ને, પછી આપણને કરતા ભાવ, હવે કઈ નહીં તો ક્યાં આવીને કરતા ભાવ, કે સમ્યક દર્શન તો કરવું. ના સમજાયું, બોલો ખ્યાલ આવે છે. અને વસ્તુ શૈલી શું છે, તું તારા આત્માની દ્રષ્ટિ કર, સમ્યક દર્શન ની પર્યાય પ્રગટ થયા વગર, મિથ્યાત્વ નો અભાવ થયા વગર. અડધા બોલતા નથી બેન, પૂરું કરો એક લેક્ચર, એટલે જલ્દી બોલો જલ્દી. સમ્યક દર્શન પ્રગટ થયા વગર રહે નહીં, મિથ્યાત્વ નો અભાવ થયા વગર રહે નહીં. પ્રતિપક્ષી આમ જો પણ આત્મામાં જઈએ, આમ જો દર્શન મોનો ઉપશમ થયો કે નહીં, થયો કે નહીં, આ મિથ્યાત્વ રહ્યું કે નહીં, સમય તો આવ્યું. અરે ભાઈ ભૂયમાન 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 જલ્દી આનંદ ભૂયમાન, ઓ ભૂયમાન એટલે થવા યોગ્ય થશે. ઉપર બી બોલો, સાકર મોડામાં મૂકી, સાકર મોડામાં મૂકી, અને બોલો સંધ્યાબેન પછી મેં કીધું શું મૂક્યું તમે, મોડામાં સાકર મૂકી. જો જયકીબેન હવે સાકર મૂકી છે, મીઠાસ નો અનુભવ આવો તો જોઈએ. હે મીઠાસ, મારી ભાવના છે તને પ્રગટ કરવાની, અને તું પ્રગટ થઈ જશે. બોલો બોલો, વિકલ્પ કરવો પડે, શંકા કરવી પડે, ભાવના ભાવવી પડે, વિચાર કરવો પડે, એક્સપેક્ટ કરવું પડે. અને તે સાકર મૂકી એટલે નહીં સમજાય છું, કેટલા ઉત્સરણ ગાણ આપું છું, ભૂયમાન ક્રિયમાન અનાકુલ સુખ શાંતિ આનંદ પ્રગટ કરવાનો કેટલો સરળ ઉપાય છે. આપણે અલંકાર ગુમાવી દીધો, કેટલો સરળ પુરુષાર્થ છે, ચકલી કરી રહી છે. એમ તો સમજો, કીધું ને આપણે મનુષ્ય ગતિના જીવ ચોથા ગુણસ્થાનમાં 700 કરોડ, તેરમાં 12મા પંચમ ગુણસ્થાનમાં મનુષ્ય 13 કરોડ, અને તિલન અસંખ્યા, શું તિલન અસંખ્યા, સૌમ્ય દ્રષ્ટિ મનુષ્ય 8 કરોડોમાં, તિલન અસંખ્યા. હા કેમ, કારણ કે તમને સમજાય છે કેમ, કારણ કે આ તો એવું છે ને કે બાળકના મોઢામાં ગોળ પાપડી મૂકી અને હવે લેક્ચર સાંભળવાનું છે, ખબર છે નામ ગોળ પાપડી. અરે બોલો, બોલતા આવડે છે, શું નાખ્યું ખબર છે, કેવી રીતે વહીની ખબર છે, પ્રોસેસ ખબર છે, વિધિ ખબર છે, વિધાન ખબર છે, કઈ ખબર છે, ના શું કહ્યું મૂકી, કેટલી વાર લાગી બોલો, અરે કેટલી વાર લાગી, ધ્યાન થતા આનંદ લેતા કેટલી વાર લાગી, શ્રદ્ધા બદલતા કેટલી વાર લાગી. આપણને તો પહેલા જ માઇન્ડ છે, પહેલા તો ધ્યાન કરો, પછી મંદિર આવો, પછી આ કરો, પછી આ કરો, પછી આટલા લેવલ પર પહોંચું ને પછી. અરે ખાલી એવું નથી, મને કોઈ પહેલા દિવસે આવે ને હું આત્માથી સાંભળે અને તમને પેટિંગ થઈ જાય, આપણે આપણે સ્વીકારી શકું, બીજી એક્સેપ્ટ, સાચું કેજો, કરી શકે. પહેલા તો પહેલા દિવસે આવ્યો છે, પહેલી વાર આવ્યો છે, પહેલી વાર આ ગુરુ ની વાણી કાને પડી છે, પહેલી વાર રાત થી ભિન્ન જ્ઞાન ની વાત કાને પડી છે, પહેલી વાર એવું સાંભળી કે હું ભગવાન, હું આત્મા, હું અકર્તા, હું સ્વભાવ ની સિદ્ધ, अरे हूँ तो परिपूर्ण, मारा मा कोई कमी नहीं, खामी नहीं, औचक नहीं, और राग तारो स्वभाव नहीं, अपर द्रव्य तू नहीं, शरीर तू नहीं, वाणी तू नहीं, अक्षम ज्ञान तू नहीं, डिग्री डिग्री पद वत तू नहीं, तू तो इदम पदम इदम पदम अही हो, अतु पद के उन्हें पद में ग्रहण कही अंदर में नहीं निकल सकता, कही सके के ना कही सके, कही सके के ना कही सके बोलो, निराकुल सुखी की प्राप्ति थी सके के न थी सके बोलो, समझाए थे पूर्ण करो आ लेक्चर बराबर जा आखिर पूर्ण करिए। अन्य कीधु निराकुल होता है, निराकुल सुख का लक्षण, निराकुल सुख निराकुलता सुख का लक्षण है, और सभी जीव सुख चाहते हैं, इस सुख में पराधीनता आदि कोई दोष नहीं है। अन्य लोग उससे विषय वो खतरनाक है, बहुत सरस है, वो वैराग्य उत्पन्न कराने की लाइन है। अन्य लोग इस ज्ञान से इस अवसर से माने विषयी सामग्री रूप फल चाहते हैं, विषयी सामग्री रूप फल चाहते हैं, यह मोह की महिमा है। जिस प्रकार हमें जो उदाहरण लिखे सरस है, जिस प्रकार खाद रोग खुजली आ रही खुजली, तो जिस प्रकार खाद रोग होने पर रोगी को खुजाने की सामग्री अच्छी लगती है, उसी प्रकार मोह के कारण एक एक शब्द जो मोह के कारण आत्मा में काम क्रोध आदि भाव उत्पन्न होने पर इस जीव को समझाए तो साधन की बोले खुजावन साधन, इस जीव को स्त्री पुत्र आदि सामग्री अच्छी लगती है, वह उसे चाहता है क्योंकि उसके निमित्त से उसका मोह खुश होता है, वो साधन है, वो कारण है, इसलिए उसको चाहता है। क्यों? क्योंकि उसको लगता है कि वो बढ़ेंगे तो मैं सुखी हूँ। अरे बोलो लक्ष्मी ने अधिकार वर्धता शुभ अध्युए तो इस जीव को ज्ञान के सिवाय अन्य फल की चाह होती देख कर ज्ञानियों को बड़ा आश्चर्य होता है, जैसे भूत लगे हुए व्यक्ति भूत लगे हुए व्यक्ति की चेष्टा देखकर आश्चर्य होता है, वैसे मोही जीव की चेष्टा देखकर हमें अपन नया कोई के बड़ा भूत बैठा है। भूत क्या आपने बोला कि एकदम सज्जन प्रॉपर सोफिस्टिकेटेड मनुष्य है, एजुकेटेड वेल एजुकेटेड मनुष्य है ना, कि भूत है ज्ञानी के हमने तो बड़ा भूत लागे અને આ ભૂત ભૂત ની જે ચેષ્ટા છે ને મિથ્યાસો જે ચેષ્ટા કરા મિથ્યાસો ભૂત વર્ગ્યું, અને આ ભૂત જે ચેષ્ટા કરાવે છે ને હું બોલું છું, મેં ગાયું અને મેં સાંભળ્યું, મેં ચલાવ્યું, મેં બનાવ્યું, ગઈકાલે કીધું જો ભાઈ બેન બધું બરાબર છે, તમે અકર્તા કરતા કો કઈ કરી નથી શકતો, પણ જો બેન ઘરે જઈને બધું કરવું તો પડે છે, કર્યા વગર તો જો બેન ખરેખર કહીએ ને તો કર્યા વગર ખરેખર કઈ ચાલતું નથી, હા અને ખરેખર કહું અમે ન કરીએ ને તો ખરેખર કઈ થતું પણ નથી, એટલે અમને તો એવું થાય કે અમે કરી લઈએ તો સારું, અડધા હસે છે અડધા મૌન છે, અડધાને ખબર નહીં શું થાય છે કે શું બોલો છો તમે, પણ છે કે નહીં બોલો, કારણ કે આ ગાથા પૂરી થઈ, કારણ કે તમે જયારે અંદર આવ્યા ને, અરે આવા આયતન માં આવ્યા ને આવા જ્ઞાની ના સાનિધ્યમાં, તો ની કઈ બોલીને આવ્યા કે નહીં જલ્દી બોલો, ઓકે તો ની કઈ બોલીને આવ્યા ને તો ચપ્પલ મિત્રા ની વાત ખ્યાલ આવે ને, એની સાથે તીવ્ર મિથ્યાત્વ, કારણ કે તીવ્ર મિથ્યાત્વ સાથે કોઈ આ સ્વાધ્યાય હોય તો કદમ નહીં મૂકી શકે, તો તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર અનંતાનુબંધી બાર ઉભા છે, ક્યાં ઉભા છે બાર ઉભા છે બરાબર, અને અનંતાનુબંધી એના મોહ રાજાને કહે છે, શું કે છે હે મોહ રાજા આ જીવ અંદર તો ગયો છે, સમજાય છે આ જીવ અંદર તો ગયો છે, કઈ ગડબડ કરીને ન આવે તો સારું, અને અહીંયા જ્ઞાન રાજા ચૈતન્ય રાજા ની વાત જ્ઞાની ના મુક્તિ જ્ઞાન રાજા કે છે હવે તો આ જે બાર મોગ હોય છે ને એને તો બાર થી જ રવાને, આપણે તો આપણને કોઈ વ્યક્તિ આવી જાય ને એકદમ બપોરના બે વાગે ને આપણે बोलो जल्दी, वो इंटरटेन नहीं करता तू हम खाती पकाई ईद, मैंने तो बोला था नहीं कि तुम छू छू समझाई क्या रहा है ईद इतना हो आप घर कुटुंब परिवार में हम छूज नहीं એનો હું કરતા છૂજ નહીં. આ એક પ્રકાર થી શબ્દો નીકળ્યા ને એનો કરતા કોણ છે? મારો આત્મા, મારો આત્મા, મારો જીવ, મારા છુપા, મારો વિકલ્પ, મારો રાગ, ભણાવવાનો રાગ, એ શબ્દો નો કરતા છે. અરે એ પણ નથી બોલ્યું. આત્મા રાગ નો કરતા છે અને એ પણ નથી બોલ્યું. હજી બોલું પછી જશે. આત્મા આત્મા એક સમય ની જાતિ પર્યાય નો કરતા પણ નથી. અરે ભૂયમાન થતી એક સમય ની મોક્ષ ની પર્યાય પણ કરતા નથી. એ પણ ભૂયમાન. અગર હું કરતા હોઉં તો તમને કહેતું કેમ? હું કરતા હો તો હું હમણાં મોક્ષ ની પર્યાય લાવું ને. ખબર નહી સમજાયું? 5-10% તો સમજાયું કે નહીં? ભૂયમાન હિયમાન સમજાયું? ભૂયમાન હિયમાન ક્રિયામાન કરવું, એ તો કરવાનો તો ઉદ્દેશ છે, ખરેખર તો થવા યોગ્ય. સમજાય છે? ચલ આ એક ક્લાસ પૂરો કરીએ છે, 2 મિનિટ નો બ્રેક આપું છું, ખ્યાલ આવે છે? અને એના પછી આપણે હજી બીજો ક્લાસ પણ છે. એક અનાઉન્સમેન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, બહુ સરસ અનાઉન્સમેન્ટ છે, બહુ ખુશીના સમાચાર છે. જે પહેલા હતા ગુરુદેશના પ્રવચન પછી એ બધા તો સાંભળી છે. સમીરભાઈ બહુ સરસ અનાઉન્સમેન્ટ કરી, એવી રીતે તો મને નહીં આવે પણ આઈ વિલ ટ્રાય. એમને બહુ સરસ વાત કરી કે જે આપણે ગયા વર્ષે સુવર્ણપુરી ધામમાં જે અદભુત પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો જંબુજી બાહુબલી ભગવાનનો, એ જે આપણે સમય વાગોળ્યો અને એ જે સમય આપણે ત્યાં પ્રતિષ્ઠામાં જે વિતાવ્યો એને પાછો એકવાર વાગોળવાનો સમય આપણને આવ્યો છે. એમને બહુ સરસ વાત કહી કે આપણે જે આખું પ્રતિષ્ઠા આપણે 7-8 દિવસ જે ઉજવી એની એનું પિક્ચર બન્યું છે. એ નેક્સ્ટ સન્ડે 23 ફેબ્રુઆરી સવારના 10 વાગે જે પીવીઆર જે થિયેટર છે પીવીઆર જુ પીવીઆર ત્યાં આપણને એ 10 વાગે એ આખું પિક્ચર આપણને દેખાડશે. 3 કલાકનું છે. એની માટે આપણી જવાબદારી છે કે આ મંગળવાર સુધી બરાબર ને 18 આ મંગળવાર સુધી આપણે આપણા નામ અને કેટલા આપણા ફેમિલીના કેટલા મેમ્બર આવવાના છે એ બરાબર નક્કી કરીને વધારેમાં વધારે સંખ્યા થી આવજો. અને એ નામ ખાલી દિલીપભાઈ ને કે નિપુણભાઈ ને લખાવી દે. હવે એમને પીવીઆર નો શું અર્થ કર્યો? પી પ્રતિષ્ઠા, વી એટલે વિઝ્યુઅલ અને આર એટલે રીકેપ. પ્રતિષ્ઠા વિઝ્યુઅલ રીકેપ રીપ્લે. તો એ અગેન એમ કહેવામાં આવે ને સમ્યક દર્શનમાં નિમિત્ત છે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તો આપણે હજી એક ચાંદ જ્ઞાનને વિશુદ્ધ કરવા માટેનો આપણને મળ્યો છે તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈએ. તો નામ લખાવી દેજો અને અધિકમાં અધિક સંખ્યામાં આપણે નેક્સ્ટ સન્ડે, અહીંયા કોઈ ક્લાસ નથી, નેક્સ્ટ સન્ડે આપણે 10 વાગે પીવીઆરમાં મળશે. બરાબર છે? હવે આપણે બે મિત્રો
ટ્રેલર દેખાડવામાં આવે છે.
ટ્રેલર જોઈને ટ્રેલર જોઈને આવવાનું મન થઈ જશે. એટલું અદભુત ટ્રેલર છે, જુઓ બધા. ઓમ નમઃ સિદ્ધિવ્ય, ઓમ નમઃ સિદ્ધિવ્ય, ઓમ નમઃ સિદ્ધિવ્ય. આપણે આત્માનું શાસન ગ્રંથ જ વિરાજમાન છે અને એના ઉપર જ આપણે ચર્ચા કરીએ છીએ. આપણે હમણાં બહુ જ સરસ ગાથા ઉપર ચર્ચા કરી 175 જેમાં જ્ઞાન કા ફલ અનાકુલતા નિરાકુલતા સુખ શાંતિ આનંદ કા વિધન હૈ. અહીંયા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન લેવાનું. અહીંયા જ્ઞાન એટલે કોઈ ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી. અહીંયા જ્ઞાન એટલે કોઈ પરલક્ષી જ્ઞાનની વાત નથી, મિથ્યા જ્ઞાનની વાત નથી. મિથ્યા જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય, વિપર્યય, અનુવ્યવસાય સહિતનું જ્ઞાન ક્યારે પણ જીવને સુખી નહીં કરી શકે. અરે એ તો છોડો, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કેટલી વાર થયું? બોલો કેટલી વાર આપણે પૂર્વમાં 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરી નાખે? કેટલી વાર આપણે 40 રંગ અત્યંત મંદતા, બેહદ મંદતા, મંદતા એટલે કેવી મંદતા વિચારી લે છે? એટલી અત્યંત મંદતા કે આખું શરીર પાડીને એમાં મૃત્યુને મરતું ભરી દે તો પણ આંખની કોણ લાલ ન થાય એવી 40 ની મંદતા. અગિયારમનો પૂર્વનું જ્ઞાન એટલે અગાધ ક્ષયો ક્ષમનો ઉગાડ, જે મિથ્યારતિને અલ્ટિમેટ મેક્સિમમ ઉગાડ કહી શકે. કેટલાનો તો કે અગિયારમનો પૂર્વનો મિથ્યારતિ, મિથ્યાત્વ અવસ્થામાં બોલો છે મિથ્યાત્વ. શ્રી હરી કહે ને કે સાતેવ તત્વની વિપરીતતા, અને એની સાથે અગિયારમનો પૂર્વનું જ્ઞાનનો ઉગાડ કહી શકે, એની સાથે ચારિત્રમાં મંદતા કહી શકે. તો કેમ જીવ આટલું હોવા છતાં પણ મોક્ષ માર્ગી કેમ ન થયો? પ્રશ્ન એ છે. આટલું જ્ઞાન હોવા છતાં, આટલું કડક આચરણ કરવા છતાં, અને શાસ્ત્ર અનુસાર કોઈ પણ અતિશય અને શું કહેવાય એને, કોઈ પણ દોષ વગર, નિર અતિચાર જે આચરણ છે આગમ અનુસાર પાલન કર્યું. કેટલી વાર મુનિભાઈના, કેટલી વાર આપણે દ્રવ્ય દિંગી મુનિભાઈનો, કેટલી વાર બાહ્ય સમસ્ત સામગ્રીનો ત્યાગ કર્યો, પરિજનોનો ત્યાગ કર્યો, કેટલી વાર પીસી કમંડર લઈને ઘરથી નીકળી ગયા, કેટલી વાર બોલો પૂર્વમાં અનંત કાળમાં કેટલી વાર કે પીસી કમંડર ભેગા કરો તો આખો મેરુ પર્વત જેટલો ડગલો થઈ જાય એટલી વાર તો મુનિભાઈ. આ બધી વાતો બહુ સિરિયસલી લેવા જેવી છે, ખ્યાલ આવે છે? અને તો પણ કેમ મોક્ષ માર્ગી નથી, તો પણ કેમ પરિપરાવર્તનનો અંત ના આવ્યો, તો પણ કેમ ચાર ગતિથી છૂટ્યા નહીં, તો પણ કેમ નિબોધના રસ્તા બંધ ન થયા, તો પણ કેમ જીવની સુખની પ્રાપ્તિ ન થઈ? કારણ કે આ બધું હોવા છતાં પણ જે ખરેખર માન્યતા અભિપ્રાય પલટાવો જોઈએ, એ અભિપ્રાય એક સમય માટે ન પલટ્યો અને એ સાત તત્વ સંબંધી વિપરીતતા ચાલતી રહી કે હું મુનિ, મારી દીક્ષા, મારા શિષ્ય, મારો સંઘ, મારું જ્ઞાન, હું ઉપાધ્યાય, હું ભણું, હું ભણાવું, તો એ ક્ષયોક્ષમ જ્ઞાન, જળની ક્રિયા, મંદ કશાય, શુભ ભાવ, કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી, આ પર દ્રવ્ય પર સંયોગ સંયોગી ભાવમાંથી જીવનું એક સમય પણ એકત્વ નથી છૂટ્યું. સંયોગનું હોવું એ દુઃખનું કારણ નથી બનતું. સંયોગનું મારા જ્ઞાનમાં જણાવવું એ પણ દુઃખનું કારણ નથી, કારણ કે જ્ઞાનમાં જણાવવું એ મારા જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જાણે જ્ઞાનનો સ્વભાવ છે. પર દ્રવ્ય જ્ઞાનમાં જણાય પર દ્રવ્યનો પ્રમેયત્વ નામનો સ્વભાવ છે. ધ્યેયનો સ્વભાવ ન સમજ્યા, જ્ઞાનનો સ્વભાવ ન સમજ્યા, અને એ જણાતા વેગ એમાં ઈચ્છનિચ્છન રાગદ્વેષની બુદ્ધિ ઉભી થઈ ગઈ, એટલે એ બધું જ્ઞાન મિથ્યા, અને ખરેખર જીવને એ સમયે એટલી આકૃતાને દુઃખનું વેદન છે. એકાંત દુઃખ અને એકાંત આપણું. હવે આના પછીની વાત એટલી બધી સરસ છે, જેમાં કહે છે કે તારી શ્રદ્ધા સમ્યક કરવા માટેનો આ મનુષ્ય ગતિમાં એકમાત્ર ઉપાય ઉપાય છે, તે ઉપાય બતાવે, અને એ ઉપાય જીવ કરે છે તે ભવ્ય છે. અગર આ ઉપાયમાં નથી લાગતો તે અભવ્ય છે. અભવ્ય એટલે ખરેખર તો આપણે અભવ્યની પરિભાષા તો બધાને આગમની ખબર છે ને, કે અભવ્ય જીવ કોને કહેવાય? કે જે જીવની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. ચલો એ તો અભવ્ય છે. પરંતુ મને કહો કે જેની પર્યાયમાં આવી યોગ્યતા છે, હે ભવ્ય, મોક્ષ જવાની યોગ્યતા છે, યુ અન્ડરસ્ટેન્ડ? યોગ્યતા તો છે, બટ યોગ્યતાથી મોક્ષ નહીં જવાય, યોગ્યતાથી સમ્યગ્દર્શન નહીં થાય. યુ હેવ ટુ એડ વન ફેક્ટર વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યોગ્યતા પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. મોક્ષમાં યોગ્યતાથી કોઈ જીવ મોક્ષ નહીં જાય. અરે એક બાળકમાં સીએ બનવાની યોગ્યતા તો છે, પરંતુ એ યોગ્યતા અનુસાર પુરુષાર્થ નહીં કરે તો આળસુ બની રહેશે, તો ઉપયોગ બીજે ક્યાંય લગાડશે, તો ફોકસ નહીં કરે ભણવામાં, તો એ પ્રકારે સ્ટડી નહીં કરે, તો સમજણ નહીં કરે, તો કોલેજમાં નહીં જાય, તો લેક્ચર નહીં સાંભળે, તો બોલો પુરુષાર્થ નહીં કરે તો યોગ્યતા શું કામ નહીં? એટલે તો માતા પિતાને દુઃખ થાય કે ન થાય? તારે સત્ય કહું, તારામાં એટલી ક્ષમતા છે કે તું ફર્સ્ટ રેન્કે નીકળી જાય, પણ તું ખાલી મહેનત નથી કરતી. એવું જ્ઞાનીઓને એની કરુણા, એક એક જીવમાં ભગવાન બનવાની યોગ્યતા છે, પરંતુ એ પ્રકારનો પુરુષાર્થ નથી કરતો. ખબર નહીં આ મોહનો ભૂતળો આપણને ક્યાં ફસાવી દે, આપણા ઉપયોગને ક્યાં દોડી જાય છે, આપણો ઉપયોગ ક્યાં ચૂકાઈ જાય છે, જ્યાં ખરેખર સુખી નથી. જે સંયોગ આપની સાથે આવવાના નથી. એક પરમાણુ આપની સાથે આપણે લઈ નથી જવાના, ને પૂરું જીવન એની પાછળ લાગી જાય, એને વધારવામાં, એને સાચવવામાં, એની રક્ષા કરવામાં. પોઈન્ટ ખ્યાલમાં આવે છે આપણું? આપણું આપણો કેટલો અમૂલ્ય મનુષ્ય હોવા આમને આમ સંયોગો અને સંયોગોના એકત્રમાં અને કર્તૃત્વ બુદ્ધિમાં થાય. ખરેખર તું કરી કાઢી શકતો નથી. વસ્તુ સ્વરૂપની સમી જઈને જોયે તો ખરેખર આખું સ્વરૂપ કેટલું અલગ છે અને મોં તને કેવું અલગ બનાવડાવે છે, તારે કેવું માનવાનું છે એ અહીંયા બતાવે છે. તો મારો પોઈન્ટ હતો કે જેનામાં એવી યોગ્યતા હોવા છતાં પુરુષાર્થ નથી કરતો, નામનો ભવ્ય છે. ખરેખર તો લક્ષણ બધા અભવ્ય બને એમ કે ભવ્યના પણ બે પ્રકાર છે ને, દૂરાંદૂર ભવ્ય અને નિકટ ભવ્ય અને એક અભવ્ય. અભવ્ય તો મોક્ષે જશે જ નહીં, પણ દૂરાંદૂર ભવ્ય પણ ક્યારે મોક્ષે નહીં. કારણ કે બીજો લોજિક બહુ ગજબનો કે ભવ્ય જીવથી સંસાર સમુદ્ર ખાલી નહીં થાય. કોઈ દિવસ એવું નહીં બને કે 6 મહિના 8 સમયમાં સુસ્વાજી મોક્ષે ગયા. એક પોઈન્ટ ભલે અનંત કાળ કે બાદ, લેકિન એક પોઈન્ટ તો એસા અલગ છે ના, કે બધા જ ભવ્ય જીવ અને સંસારમાં કોણ રહી ગયું? ખાલી અવ. અરે ભલે અનંત કાળ પણ એક પોઈન્ટ એવો આવો જોઈએ ને કે ભવ્ય જીવમાં મોક્ષ જવાની યોગ્યતા છે, તો બધા જ ભવ્ય જીવ મોક્ષ જવા જાય. યોગ્યતા નહીં હોય તો પ્રશ્ન નથી, અને યોગ્યતા છે અને પુરુષાર્થ નહીં કરે તો પણ પ્રશ્ન નથી. સમજાય છે? તો શું ફોર્મ્યુલા? યોગ્યતા પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. શરીર, ન ઘર, ન કુટુંબ, ન રાગ, ન દ્વેષ, ન કર્મ, ન ટેન્શન, ન કોઈ સ્ટ્રેસ, ન કોઈ કર્તાવા. એ ચૈતન્ય ગોળો ચિત્તો પડી જાય અને બધું અહીંયા રહી જાય, અને એ સાઈ ભાવ રૂપે, કેવળ જ્ઞાન રૂપે, સિદ્ધ દશા રૂપે, અવ્યવાસ્તુક રૂપે, આનંદ રૂપે અંદર માં ઠરી ઠામ થઈને એ ચૈતન્ય ગોળો અનંતકાળ પરિણમે એ દશા કેવી હશે? અનંત જીવ નીકળી ગયા. કેટલાના તો નામે નથી ખબર, કેટલાય તો કોઈ ઉપદેશ નહીં આપ્યો હોય, કેટલાય તો કોઈ શાસ્ત્ર નહીં લખ્યા હોય. બોલો કેટલા પ્રતિનિ નહીં થયા હોય, પ્રતમાનિયોગમાં નામે નહીં ઘોષિત થયા, એટલા જીવો અનંત નીકળી ગયા સંસારથી છૂટીને આજે સિદ્ધાલયમાં વિરાજમાન છે કે નહીં? બોલો. મને તો ઘણી વાર કેટલો આશ્ચર્ય થાય, જે માલિકીના જીવે 363 મત ચાલુ કર્યા, આજે જીવ ક્યાં છે? આવા અપરાધ કરવા છતાં પણ આજે જીવ ક્યાં છે? પૂર્વની પર્યાયોમાં આવા ઘોર અપરાધ, ઘોર પરિભ્રમણ, ઘોર ભગવાનની વાણીનો વિરોધ એટલે શું? તીર્થંકરની વાણીનો વિરોધ એટલે શું? બોલો, વિચાર કરો. અને તો પણ એ બધા દોષોનો અભાવ કરીને, સંસારનો અભાવ કરીને આજે એ જીવ સિદ્ધાલયમાં અનંત સુખ ભોગવે છે. બોલો, તમે જુઓ ને, આદિનાથ ભગવાન વેદી ઉપર, આદિનાથ ભગવાન અને એની એક્ઝેક્ટલી બાજુમાં મહાવીર ભગવાન. કોણ હતો એ જીવ જેના આદિનાથનો વિરોધ રહે અને આજે ક્યાં છે? સમજાય છે? સંજાયા કોઈ સમજાયો? આદિનાથ ભગવાન ની બાજુમાં કોણ બિરાજમાન હોય શકે? તરી મારી ભગવાન એનો વિરાજ ન કરી, કારણ કે એમને તો વિરોધ કર્યો હતો. બોલો, બિરાજમાન કરી શકો કે નહીં? આદિનાથ ની બાજુમાં મહાવીર બેસી શકે કે નહીં? આદિનાથ ની બાજુમાં સિદ્ધાવસ્થા રૂપે બેસી શકે કે નહીં? કેમ બેસી શકે? અરે આ જીવશાસન ની ઉદારતા તો જુઓ. ભૂતકાળની સમસ્ત બોલો પૂરું કરો. ભૂતકાળની સમસ્ત પર્યાયોનો તારી વર્તમાનની પર્યાયમાં અભાવ હોવાના કારણે વર્તમાનમાં તું ચાહે તો પુરુષાર્થ પૂર્વક તારા સ્વભાવ સન્મુખ થઈને તારા આત્માનો અનુભવ કરે તો ભૂતકાળના સમસ્ત દોષ ધોવાય. ખરું કહું તમને, જયારે વર્તમાન પર્યાય પોતાના સ્વભાવ સન્મુખ થાય છે તો ભૂતકાળની જે પર્યાય એક્ઝેક્ટલી જે પહેલાની પર્યાય હતી એ છે કે ગઈ? જલ્દી બોલો, એ છે કે ગઈ? તો એનો તો વ્યય છે, એટલે મિથ્યાત્વની પર્યાય નો તો વ્યય છે. ભવિષ્યની અનંતી પર્યાય બધે કતારમાં ઉભી છે, ક્રમમાં છે, બરાબર. પણ હમણાં જે પર્યાય રૂપે છે, શક્તિ રૂપે પડી, પર્યાય રૂપે છે, ભૂતની બધી ગઈ યોગ્યતા રૂપે થઈને ગઈ, થઈને ગઈ વ્યય છે, પૂર્ણતા વ્યય છે, બરાબર છે. વર્તમાનની પર્યાય, વર્તમાનની પર્યાય પોતાના સ્વભાવ સ્વરૂપ ઘડી પર દ્રવ્ય એના સ્થાને છે. ઓકે, પણ શું થયું? ત્યાંથી લક્ષ્ય ચૂક્યું, લક્ષ્ય ઉપયોગ પૂરેપૂરો સ્વભાવ સન્મુખ થયો. ભૂતની પર્યાય છે, ભવિષ્યની પર્યાય ક્લિયર થાય છે પિક્ચર? ભવિષ્યની પર્યાય ઉત્પન્ન છે, પર દ્રવ્ય નો મારામાં અભાવ છે, સ્વભાવ હર સમય વિદ્યમાન છે. પર્યાય વર્તમાન પર્યાય સ્વભાવ નો આશ્રય લીધો, એ વર્તમાન પર્યાયમાં ગઈકાલના ત્યાં દાદરના પ્રવચનમાં એવું ગુરુદેવજી ના કે વર્તમાન પર્યાય સ્વભાવ નો આશ્રય લે તો એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદ ના શું કહેવાય, અતિન્દ્રિય આનંદ નો બાળ ઉભરો ઉભરો શું કહેવાય, સમજાય છે? એ અતિન્દ્રિય આનંદ ઉછળી ઉછળીને પર્યાયમાં આવી, બરાબર. તો હવે એ પર્યાય જે અતિન્દ્રિય આનંદમય થઈ ગઈ એ સમ્યક તો છે કે વિશ્વાસ છે, એ શુદ્ધ છે કે માની છે, એ પોતાને પર્યાય માને છે કે દ્રવ્ય, ક્ષણિક માને છે કે ત્રિકાળ, તો મિથ્યા તો છે કે નથી, ભૂતનું તો નથી, ભવિષ્યની છે નહીં, વર્તમાન સમ્યક અંદરમાં સ્વભાવ મિથ્યા નથી નહીં, પર દ્રવ્યનો મારામાં પ્રવેશ છે, તો મને કોઈ મિથ્યા તો છે ક્યાં છે ક્યાં? તો હવે શું કીધું કે જીવે અંદરમાં સ્વભાવનો અગેન અગેન ઉપદેશેલી જીવે અંદરમાં સ્વભાવનો આશ્રય લીધો, મિથ્યાત્વનો અભાવ થયો, કયો કે થઈ ગયો? મિથ્યાત્વનો અભાવ, જીવે મિથ્યાત્વનો અભાવ કયો? સમ્યક પુરુષાર્થ પૂર્વ પ્રગટ કર્યું, અને કોઈ પણ બુદ્ધિપૂર્વક સમ્યક પ્રગટ કરવા માટે જીવે બુદ્ધિપૂર્વક શું પુરુષાર્થ કર્યો? સમ્યક પ્રગટ ગીત ગાયા? અરે વિચાર કરો કે એ પ્રગટ કર્યો કે થઈ ગયો, મિથ્યાત્વ નો ભાવ થયો કે થઈ ગયો? એ કીધું ત્યાં સમયકાળજી માં ત્યાં જીવે રાગ નો ત્યાગ કર્યો એમ કહેવું એ નામ માત્ર છે. કેને ના આતા હૈ કિયા નહીં હૈ કુછ, થવા યોગ્ય જલ્દી બોલો, થવા યોગ્ય અને જાણનારો આ અભૂયમાં ક્રિયામાં છે ને, ક્રિયામાં કરો કરો કરો. હવે કરો કરવાની વાત સાંભળીને અગર તું અંદર નો અભિપ્રાયમાં લાગે મારે સમજક કરવાનું 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 તો તને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ આવે, કારણ કે તું અભિપ્રાય શું લઈને બેઠો છે? કરવાથી થશે, પર્યાય કરવી તો, પર્યાય લાવી તો, પર્યાય લાવી તો અને હટાવી તો, મિથ્યાત્વ નો અભાવ તો મારે કરવો જ છે, કરવો જ છે. ત્રણ કાળમાં નહીં થાય, હું મિથ્યાત્વથી રહીત છું, હું રાગાદી ભાવથી રહીત છું, હું વર્તમાનમાં શુદ્ધ તત્વ છું. જે શુદ્ધ સ્વભાવને મિથ્યાત્વ અળ્યું પણ નથી, જે શુદ્ધ સ્વભાવને રાગાદી ભાવ અળ્યો પણ નથી, એવો હું છું એવો અંદરમાં સ્વીકાર કરતા મિથ્યાત્વ ઉભું નહીં રહે અને તમને તો આવ્યા વગર છે. પ્રક્રિયા સમજાય છે, ખ્યાલ આવે છે? દૂધ ગળ્યું કરવું છે તો બોલો કેટલા મંત્ર બોલશો તો થશે? દૂધ ગળ્યું કરવું છે તો કેટલી માળા ગણશો તો થશે? અચ્છા, દૂધ ગળ્યું કરવું છે તો એનું જે સાધન છે ને સાકર, એ સાકર ની કેટલી મહિમા કરશો તો થશે? મહિમા કરવાથી થશે, નિંદા કરવાથી થશે, ચર્ચા કરવાથી થશે? વાહ વાહ, મારી પાસે તો સાધન છે, સાધન છે, સાધન છે, પણ અહીંયા સાકર પડી છે ને, અહીંયા દૂધ પડ્યું છે. બોલો હવે દૂધ ગળ્યું થઈ જશે? બાજુમાં છે સાકર, અહીંયા જ છે, સામે જ છે, તો દૂધ ગળ્યું થઈ જશે? બોલો શું કરવાથી? અરે સાકર છે તો એને શું કર ના, અને નાખે તો થયા વગર રહેશે નહીં, કરવું પડશે નહીં. આનું નામ સહજતા છે. તો અહીંયા કે છે આ ગાથામાં, આગળની ગાથામાં કે જે ભવ્ય જીવ યોગ્યતા સહિત છે અને સાથે પુરુષાર્થ કરે છે, એટલે પહેલામાં પહેલો પુરુષાર્થ બતાવ્યો અહીંયા શાસ્ત્ર અભ્યાસ જે આપણે વાંચીને પછી પૂરું કરીએ. આપણે 12 વાગે પૂરું, 12 પહેલા જ પૂરું કરવાનું છે, એટલે આપણે આનું રીડિંગ કરીએ. આમાં ઉદાહરણ પણ બહુ સરસ આવ્યું છે, જુઓ શું કે છે. હવે આપણે આને પછીની ગાથા લઈએ છીએ. કઈ ગાથા? 176. જો ભવ્ય ઓર અભવ્ય મેં અંતર, અંતર શું અંતર છે સમજાય ને? ટેકનિકલી અંતર શું છે કે અભવ્ય જીવ ત્યારે મોક્ષ નહીં જાય, અને ટેકનિકલી અંતર શું છે કે ભવ્ય જીવ મોક્ષ જવાની, એમ જ બોલીએ ને, મોક્ષ જવાની યોગ્યતા છે. જેની પર્યાયમાં સમ્યક દર્શનથી લઈને મોક્ષ પર્યાય પ્રગટ કરવાની યોગ્યતા છે એ જીવ ભવ્ય. આ ટેકનિકલ. હવે આમાં આધ્યાત્મિક આગળની વાત છે. અધ્યાત્મ શું કે યોગ્યતા છે એની સાથે અગર પુરુષાર્થ કરે છે તો નિકટ ભવ્ય, અને પુરુષાર્થ નથી કરતો તો દુરાંદુર ભવ્ય, અને દુરાંદુર ભવ્ય એટલે અભવ્ય. બસ ખ્યાલ આવે છે, સમજાય છે? જેવા છે શાસ્ત્ર અગ્નિ ને ભવ્ય જેને પહેલા જો શુદ્ધ જ્ઞાન થી ભાવના ને પ્રવૃત્ત ભવ્ય ઓર અભવ્ય કો ક્યા ક્યા ફલ હોતા હે યહ બાત આગામી છંદ મે બહુ સરસ વાત. અભવ્ય જીવ ને શું ફળ મળે? ભવ્ય જીવ ને શું ફળ મળે? પુરુષાર્થ કહીએ, પુરુષાર્થ નું ફળ મીઠું હોય, સમ્યક પુરુષાર્થ નું ફળ અતિ આનંદ છે. બહુ સરસ વાત છે. જો શાસ્ત્ર બધા સાથે રાખું, શાસ્ત્ર અગ્નિ મે કોની ઉપમા થી? શાસ્ત્ર શાસ્ત્ર અભ્યાસ ને અગ્નિ ની ઉપમા, અગ્નિ ની ઉપર. ઓકે, શાસ્ત્ર અગ્નિ મે ભવ્ય વિશુદ્ધ મુક્ત હોતા હે મણિ સમાન કિંતુ દુષ્ટ હો દીપ્ત મલિન અરુ આત્મ રૂપ અંગાર સમાન. કોળસો હોય ને, કોળસો એને એને તમે અગ્નિ માં નાખો તો શું થાય? અંગાર. અને હીરો હોય ને, સોનું હોય ને, એને તમે અગ્નિ માં નાખો નાખો અને એને તમે તપાવો તપાવો તો શું થાય? બધો મેલ, ઘટક ઉદાહરણ છે, બધો મેલ નીકળી જાય અને એ સોનું શુદ્ધ થઈને બહાર, શુદ્ધ થઈને બહાર. અને શુદ્ધ થઈને બહાર કેમ આવ્યું? અશુદ્ધ હતું ને, અશુદ્ધ હતું કે નહીં? અરે સોનું અશુભ હતું કે નહીં? અશુદ્ધ હતું, અગ્નિમાં નાખ્યું, તપ્ત થયું, તપાયમાન થયું અને પછી શું થયું? શુદ્ધ થયું. સમજાય છે? અરે આ પણ કહેવાની ભાષા છે કે અશુદ્ધ હતું ને શુદ્ધ થયું, પરંતુ ખરેખર શુદ્ધ એટલે થયું, અશુદ્ધતા એટલે નીકળી ગઈ, કારણ કે જયારે અશુદ્ધતા હતી ત્યારે પણ એ અશુદ્ધતા એ સ્વરૂપમાં પ્રવેશ નહોતો, એ અશુદ્ધતા એ સ્વરૂપ ને અશુદ્ધ નતું કે, એ અશુદ્ધતા એ સ્વરૂપ ને મલિન નતું કે. અરે બગડે છે પર્યાય, દ્રવ્ય ક્યારે નથી બગડતું, અધૂરા છે પર્યાયમાં, દ્રવ્ય ક્યારે અધૂરો નથી, મલિનતા છે પર્યાયમાં, મારો દ્રવ્ય ક્યારે મલિન થતો નથી, પર દ્રવ્ય છે સંયોગમાં, મારો દ્રવ્ય તો સંયોગ થી રહી. સમજાય છે કે એક જ પર્સન ને બે કલાક સાંભળવું એટલે થોડું સ્ટક તો થઈ જાય, પણ શું થાય છે? આજે તો તમારી પાસે ઓપ્શન જ નથી. ખ્યાલ આવે છે? પણ ઉદાહરણ સરળ છે કે નહીં? બે વાત કીધી કે નહીં? અગર તમે કોળસો હોય એને અગ્નિમાં નાખો તો ભસ્મ થઈ જશે, અંગારા થશે. અને અગર તમે સોના ને રત્ન, રત્ન ઉદાહરણ શું? રત્ન જે ખાણમાં હોય, રત્ન ખાણમાં હોય, ખાણમાં હોય તો એ સોનું એ રત્ન મળી હોય ને, મળી એટલે સંયોગમાં મળી શકે ને, ખ્યાલ આવે છે? સંયોગમાં છે અને સંયોગમાં છે એટલે દૂર થઈ છે. બોલો જલ્દી. આપણને આપણને છે ને અહીંયા મહિમા નથી આવતી, આપણને ઓલા એડવર્ટાઇઝમેન્ટ ની બહુ મહિમા આવે, કારણ કે એમાં શું બતાવે? બિફોર ને પછી બતાવે આફ્ટર. અને એને સમજાયું કે નહીં? ખ્યાલમાં આવે છે? અને ઓલું ડિટર્જન્ટ બતાવે ને, કયું બેસ્ટ છે હમણાં? એરિયલ સર્ફ એક્સેલ. સમજાય છે? મેટ્રિક શું? મેટ્રિક જે પણ જે ખ્યાલ આવે છે. હવે મહિમા શું આવી? ઓહો આટલા ભાવ, પેલા તો આખું કપડું મળી બતાવ, બધું ઓવર જ છે કે નહીં? કોવર તેલ ના ડાવ, ઘી ના ડાવ, મસાલા ના ડાવ, આખું કપડું કેવું? બિફોર. અને પછી શું કરે? ધોય. વેરી ગુડ, બોલો બોલો, ધોય. અને પછી કેવું નીકળે? ખ્યાલ આવે છે તમને? તો આપણને શું બસ હવે તો આ ડિટર્જન્ટ ચેન્જ કરી નાખો છે, ખ્યાલ આવે છે? સાબુ ચેન્જ કરી નાખે પણ ગુણસ્થાન નથી બદલ્યું, બધું ચેન્જ થઈ જાય ફટાફટ. મહિના એ આવી ને ફટાફટ, હવે આ નહીં આવ્યા, હવે આ નહીં આવ્યા, હવે આ સાબુ જોયે જ નહીં ઘરમાં, આ સાબુ જોયે જ નહીં ઘરમાં. બોલો તો એવું કેમ નથી થતું? આ મલિન ભાવ જોયે જ નહીં મારા ઘરમાં. એવું કેમ નથી લાગતું કે મારી પર્યાય મલિન છે? એવું કેમ નથી લાગતું કે મારો સ્વભાવ શુદ્ધ હોવા છતાં પણ એને ન ઓળખતા મારી હર સમયની પર્યાય આકૃતાનું વેદન કરે છે? તમને સમજાય છે? આપણને અહીંયા થોડી આ હવે બોલો, આ પંખા બંધ થઈ જાય તો, આ લાઈટો બંધ થઈ જાય તો, આ લિફ્ટમાં અટકી જાવ તો, વિચાર કરો, બે ચાર મિનિટ ની બે ચાર કલાક ની આપૂર્તા ધન નહીં થાય. ઉપાય કરશે નીકળવાનો, કરશે કે નહીં બોલો? તો અનંતકાળ નીકળો તમારો. અહીંયા કઈ ગભરાવાની વાત નથી, ગભરાવતી નથી, ડરાવતી નથી, પણ હકીકત છે કે નહીં બોલો? અનંતકાળ નીકળો તમે કેવી રીતના રહ્યો, કેવી રીતના રહેશે? આ તત્વને નહીં સમજે, આ અભ્યાસ નહીં કરે તો આ આંખ મળી, આ કાન મળ્યા એને સફળ નહીં કરે, આ સ્થાન નહીં મળે, આ મન નહીં મળે, આ સંગની પંચને પર્યાય નહીં મળે. આ બહુ ઓછા, વેરી સિલેક્ટેડ, વેરી સુપીરિયર જીવો છે જેને મન મળે છે. એવી ટોપ ક્વોલિટી જીવ છે જેને મન મળે છે, સંગની પંચેન્દ્રિય પણ મળે છે. ઉત્તર ઉત્તર જો મનુષ્ય ભાવ, જૈન કુળ, જૈન ધર્મ, જૈન શાસ્ત્ર ગુરુ, અરે એનાથી ઉપરાંત આવા ગુરુ, જ્ઞાની ગુરુ, આવા શાસ્ત્ર, આવા કથન, આવા પ્રવચન, આવી શૈલી, આવી સરસ વાત, એટલી સરળતાથી સમજાવવા વાળા આવા ગુરુ મળ્યા, અને તો પણ હજી આપણને એની રૂચિ નથી થતી. જો ફોર્માલિટી નહીં બેસતા, અહીંયા કામ નહીં થાય, નિત્યાચના મૂલ્ય નહીં હલે, ટાઈમ પાસ કરવા માટે નથી આ મળ, અંદર ટાઈમ નો સદુપયોગ કરવા માટે. પાસ તો થઈ ગયો, અનંતકાળ ને થઈ જશે, કારણ કે તું અનાવી અનંત છો. આ ચૂકી જશે પણ તું અનંતકાળ ક્યાંય રહેવાનો છો? ક્યાંય તો ઉતારા થશે, ક્યાં થશે? ક્યારે વિચાર આવે છે, ક્યારે ચિંતા થાય છે, ક્યારે એને માટે વિચાર કરીએ છે કે ક્યાં મારા ઉતારા થશે? આ નહીં સમજે તો ક્યાં ઉતારા? અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ નહીં કરું તો ક્યાં ઉતારા થશે? ક્યાં જઈને જન્મ કરી, ક્યાં મરણ થશે? કોણ સમજાવવા આવશે રોજ કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું ભગવાન છો, તું પરિપૂર્ણ છો? અરે એ વાત કોણ થઈ જાય? પણ જો ઉદય તો છે, રાષ્ટ્ર આવ્યો, પણ આટલી પરિસ્થિતિ વિશે પણ, અરે ચૂપ, બંધ કરતા રૂપાણ રૂપાણી ને દ્રશ્યમાન ને અદ્રશ્યમાન કર, અદ્રશ્યમાન ને દ્રશ્યમાન કર. જે આજ સુધી દ્રશ્યમાન છે એને અદ્રશ્યમાન કરવું પડે, જે અદ્રશ્યમાન છે એને દ્રશ્યમાન કરવું. અંદરથી કોન્ફિડન્સ લાવવો પડે, અંદરથી વિશ્વાસ ઉત્પન્ન કરવો પડે. હું ભગવાન, હું મંદિર નથી કરે, હું અશુદ્ધ નથી કરે. પહેલી ડાળ વાગીને ડિપ્રેશન આવે કે આનંદ આવે? છ ડાળા નહીં, છ ડાળા નહીં, છ ડાળાની પહેલી ડાળ વાગીને ડર લાગે કે નહીં? સુમિત ભાઈ ના, વેરી ગુડ. એમ કોના વડે? અરે સિલ સિલ કરે દેહ કે ખંડ, કોના ખંડ? કોના ખંડ? દેહ કે ખંડ, પણ હું તો અખંડ. અરે ખેલન વેદન ભૂખ પ્યાસ, અરે આ તો શરીરની અવસ્થા, પણ હું તો એનાથી રહી પરમાત્મા. આનંદ લઈ શકું કે નહીં? જીનવાણી નહીં, એક એક આ માતા છે. તમને ખબર છે, તમને એક વાત કહું, ગુજરાતી ને સમય સાગી મળી ને દામોદર શેઠ દ્વારા દામનગરમાં ઉપમાવી જે સમય મળ્યું ને, અંદરથી આત્મા પુકારી થયું ને કે આ તો આ શરીર થવાનો ગ્રંથ છે, બરાબર છે? એની એક વર્ષ પહેલા ગુજરાતી ને સમય સાગી મળ્યું. મેં દેવેન્દ્ર કુમારજી આપણે આવે છે ને બિજોડિયા, એમના પ્રવચનમાં સાંભળ્યું હમણાં કે ઉનકો એક સાલ પહેલે સમય સાગી મળ્યા હતા, ઉનકે હાથ માં આયા હતા, લેકિન યાદ કરના થા, સમજાય છે? અને વિચારો વસ્તુ સ્વરૂપની કમી છે ને, એ સમયે એ પર્યાયની યોગ્યતા નહોતી. અને માતા કહે છે, હવે તો તારે મને હાથમાં લેવો જ પડશે, તું મારો સાચો સુપુત છો, તું મને હાથમાં લઈને તો કેમ ચાલશે? આ બીજા સુપુતો કેવી રીતના ચાલશે? ના સમજાય છે કે નહીં? એક વર્ષ પછી એ યોગ્યતા કરી, એની યોગ્યતા કરી, એની આપણી સાંભળવાની આપણા સુધી વાત કેમ આખર દિવસ સુધી વાણી નથી? કઈ ખ્યાલમાં છે? ગજબ છે. પણ હવે માતા કહે છે, તારે મને હાથમાં ગજબ છે. સમજે શાસ્ત્ર અભ્યાસની મહિમા, તાત્કાલિક લાભ છે. બોલો, શાસ્ત્ર અભ્યાસ નો તાત્કાલિક લાભ, તાત્કાલિક લાભ શું છે? અરે એ સમય તારો વર્તમાન ઉપયોગ અસત્ય સમજવાનો નહીં. અસત્ય છે, અસત્ય છે, આ અસત્ય મહાવ્રતના ધારી અસત્ય વચન કહે છે, તું પરમાત્મા છે. બોલાવાથી ને આનંદ થાય કે હું ભગવાન, આ રાગાગી ની વચ્ચે ભગવાન, હા ત્યાં તો કોન્ફિડન્સ આવે છે કે આ બધો મેં ધોવાઈ જશે. એટલે તો એ વસ્ત્ર ને ધોવો છો ને, કયા કોન્ફિડન્સ થી ધોવો છો? મલિન વસ્ત્ર ને, મલિન વસ્ત્ર ઉપર સાબુ કેમ લગાડો છો? કેમ? કારણ કે વસ્ત્ર સાફ થઈ જશે. કેમ? કારણ કે મલિનતા હોવા છતાં પણ વસ્ત્ર મલિન થયું. કેમ? કારણ કે મલિનતા એ વસ્ત્રમાં પ્રવેશ કર્યો. કેમ? કારણ કે મલિનતા જુદી છે, વસ્ત્ર જુદો છે. કેમ? કારણ કે જુદા છે તો ઉપાય કારણ નાતા એ પ્રેક્ટિકલી જુદા પણ સમજાય છે? ચલો આ વાંચીને પૂરું કરીએ. ભવ્ય જીવ શાસ્ત્ર રૂપી અગ્નિ અસલી આ પુષ્પ રાગ નથી, આ પુષ્પ રાજ છે. પુષ્પરાજ આ એક ગૂગલ છે, પુષ્પરાજ નામનું રત્ન છે. પિક્ચર જોયું એ રત્નનું પિક્ચર આવશે, ગૂગલ કરજો. પુષ્પરાજ નામ ખાલી પુષ્પરાજ સમજાય છે, એ પુષ્પરાજ નામનો રત્ન. બરાબર, હવે શું કે છે, આપણે જે ઉદાહરણ લીધું ને સમજીને એ જીવન છે જે બહુ સરસ. અસલી પુષ્પરાજ રત્ન કે સમાન મલ રહી. શું કીધું? અગેન, ભવ્ય જીવ શાસ્ત્ર રૂપી અગ્નિ ને અસલી પુષ્પરાજ રત્ન કે સમાન મલ રહિત હોતે હુએ વિશુદ્ધ નિર્મલતા સે સુશોભિત હોતે હૈ ઓર દુષ્ટ આ ભવ્ય છે. સમજાયું? શાસ્ત્ર અભ્યાસ કરવા વાળો છે, પોતાના ઉપયોગ ને શાસ્ત્ર અભ્યાસ માં લગાડવા વાળો જીવ શું થશે? એની પર્યાય માંથી મલિનતા નો થાકી ગયા પૂરું કરું છું જલ્દી. મલિનતા નો અભાવ, વિશુદ્ધતા સમજાય છે, વિશુદ્ધતા પ્રગટ છે. આત્મા કે ભાન બિન, સાંભળ્યું સાંભળ્યું એટલે લાઈન બહુ સરસ છે. આત્મા શાસ્ત્ર અભ્યાસ કરવાવાળા જીવની મહિમા. આત્મા કે ભાન બિન યહ નિર્જરા કિસ કામ કી, આત્મા કે ધ્યાન બિન યહ નિર્જરા બસ નામ કી. અરે તું ગજબ. इस सत्य को पहचानते वे ही विवेकी धन्य है. ध्रुव, अब बोलो हमारी फेवरेट लाइन है, ध्रुव धाम के आराधकों की बात ही कुछ अन्य है. ध्रुव धाम ना आराधकों की बात का अलग, शास्त्र तो अध्ययन करीने ने पचावा वाला नु जीवन का अलग, શાસ્ત્ર અભ્યાસ કરીને ગુરુવાણી રૂપે પરણવા વાળા નો ઉપયોગ જ કઈ અલગ, દ્રષ્ટિ કઈ અલગ, સોચ કઈ અલગ, વિચારધારા કઈ અલગ, મન વચન ની ક્રિયા કઈ અલગ. ધ્રુવ ધામ કે આરાધકો થી આપે ને મારા દીકરાની તો વાત જ ક્યાં, આપણે બારમાં મહિમા કોની આવી ગયા, અમારા ગુરુ ની વાત કઈ અલગ. ગુરુ કે છે તને મારી તો મહિમા અનંતવાર આવી, અને ગુરુ કે છે, ગુરુ કે છે કે જે આત્માનો અનુભવ અમે કર્યો ને એ આત્માની વાત કઈ અલગ, અને એ આત્માની સાધના કરવા વાળા જીવો ની વાત કઈ અલગ. હું એક યંગસ્ટર નું એક લેક્ચર લઉં છું, સંડે ના, હું એમને ઓલવેઝ કહું કે તમે ઓફિસ માં જાઓ ને, દે ઓર વેરી બિગ પોસ્ટ, વેરી બિગ હાઈ ફાઈ જોબ, એટલે તમે ઓફિસ માં જાઓ ને બે ચાર જણને તો આજુબાજુમાં લાગવું જ જોઈએ. સમજાય છે? ક્વોલિટી સા તે જે પણ બે ચાર જણને તો અંદર થી પ્રશ્ન આવજે કે તું કોણ છે, ઘર ફોલો કરતા યાર. સમજાય છે? તું કોણ છે, ભગવાન કો માનતા હૈ, તું ક્યાં પડતા હૈ, તું ક્યાં. સમજાય ખ્યાલ આવે છે? કે કારણ કે સમજાય આ પ્રેક્ટિકલ એપ્લિકેશન જ્યાં પણ એની ફીલ્ડ, એની ફીલ્ડ ઘરમાં હો, દુકાનમાં હો, જોબમાં હો, ક્યાંય પણ હો, મંદિરમાં હો, કાર્ય કમિટી ગમે ત્યાં હો, કઈક કઈક આપણી પ્રગતિની વાત કઈક અલગ હોય. લાગવું જોઈએ કે અરે આ જીવે ગુરુદેવ નું તત્વ બતાવે, લાગવું જોઈએ કે આ જીવ ખરેખર ખરેખર તત્વ નો પાઠક છે, પચાવ્યું છે, એટલે હોજરી મજબૂત કરો, એટલો એટલો આપણે આપણી દ્રષ્ટિ વિચાર કરો. જે ગુરુઓએ કે જીવને પર્યાય દ્રષ્ટિથી પર્યાય દ્રષ્ટિથી નથી જોયા તો આપણે કેમ બધાને પર્યાય દ્રષ્ટિથી જોઈએ? જે ગુરુના પર્યાયની વચ્ચે પણ ધ્રુવ આત્મા દેખાય છે તો આપણને ધ્રુવ આત્મા ગૌણ થઈને પર્યાય કેમ દેખાય? શાસ્ત્ર અભ્યાસની મહિમા કહું છું, ખાલી શાસ્ત્ર અધ્યયન, અધ્યયન અને સ્વાધ્યાયનો ફરક છે. આ વાંચવું એ અધ્યયન છે, આ એકાદ કલાક ચાલશે, આનો ઉપયોગ એકાદ કલાક લાગશે, પણ સ્વાધ્યાય 24 કલાક, શાસ્ત્ર અભ્યાસ શાસ્ત્ર સ્વાધ્યાય 24 કલાક ચાલી શકે. બાળકને રમાડે તો 2-4 મિનિટ ને, પણ આ બાળક મારો છે, ઓહો એની ખુમારી 2-4 મિનિટ એટલી વાર જ લે ને, બોલો. અરે 2-4 મિનિટ કામ કરવા જાય, ભાગળ અવાજ નહીં કરતો, મસ્તી નહીં કરતો, બોલો. પરંતુ એ સમય પણ ખુમારી મારો બાળક. સમજાય છે? જસુ કે છે, ભવ્ય જીવ શાસ્ત્ર રૂપી અગ્નિ ને અસલી પુષ્પરાજ રત્ન કે સમાન મન રહિત હોતે હુએ ગજબ વિશુદ્ધ નિર્મળતા સે સુશોભિત હુએ ઓર દુષ્ટ અભવ્ય જીવ અંગાર કે સમાન प्रकाशित होते हुए बोलो मल्ल युक्त अभव्य जीव शास्त्र ज्ञान नहीं करो कितना भव्य नहीं करता बोलो करे थे ना जीव परंतु तो पर अगर अंदर में परम न करू पचायू नहीं तो मल्ल युक्त ही रहते हैं या क्या भस्म समझे ना भस्म लकड़ कर भस्म मनुष्य जे भस्म आ उदय भस्म अशर्षण ज्ञान भस्म आ मन भस्म आ देव शास्त्र गुरु नु योग भस्म आ बधु भस्म थे गये थे निगोद में एक जीव नी पर्याय में पड़ो डरता नहीं अरे एक थयू पर हवे नहीं था હવે આત્માને ભવ ભ્રમણ ન હોય થઈ ગયું એ થઈ ગયું હવે ન હોય કેમ કારણ કે ભવ રહીત ભગવાન આત્મા મળી બરાબર ભાવા સાચીને પૂરું થાય જિસ પ્રકાર પદ્મરાગ મણિ પર લગે હુએ મલ કા હવે એક્સપ્લેન કરે અગ્નિ વાળા નાશ હોતે હુએ હોને પર વહ શુદ્ધ ભાવરૂ પ્રગટ હોતા હુઆ શોભિત હોતા હૈ લેકિન ઇંધન કા અંગારા અગ્નિ સે પ્રકાશિત તો હોતા હૈ परंतु बाद में या तो कोयला रूप मैला या काला हो जाता है अथवा समझाइए अथवा भस्म होकर राख हो जाता है उसी प्रकार धर्मात्मा भव्य जीव वेरी इंपॉर्टेंट लास्ट जानती सामर्थ्य वाद्यो धर्मात्मा भव्य जीव शास्त्र अभ्यास शास्त्र वांचन शास्त्र अभ्यास देहाभ्यास छोड़ी है आत्मभ्यास हूँ आत्मा छो बराबर शास्त्र अभ्यास द्वारा अज्ञान मिथ्यात्म और रागादी चारित्रो विकास बराबर मल का नाश होने से सिद्ध पद को पाकर शुद्ध स्वभाव रूप होता हुआ प्रशंसनीय होता है और अधर्मी अभव्य जीव शास्त्र अभ्यास द्वारा पदार्थों को जानता हुआ प्रसिद्ध तो हो जाता है परंतु राग आदि दोषों से मैला ही रहता है प्रसिद्ध हो जाता है चार लब्धि सुदीन जैने वाच प्रसिद्ध हो जाता है अज्ञान अंग नव पूर्व ज्ञान जैने पाछवा પ્રસિદ્ધ તો થઈ જશે વિદ્વાન તો થઈ જશે પંડિત તો થઈ જશે સંજય શાસ્ત્રી તો થઈ જશે પરંતુ શાસ્ત્ર નો અભ્યાસ કરીને અંદર માં એનો ભાવ વાસન નહીં કરે તો રાગાદી ની અશુદ્ધતા મળી નહીં થાય અને ચાર વ્યક્તિ માં અત્યારે બધું જ્ઞાન ખોવાઈ જશે સમાપ્ત થઈ જશે સંક છે સંયોગ છે આ બધાનો અભાવ થઈ જશે અને પાછો બેક ટુ બેક જલ્દી જલ્દી બધા શીઘ્ર આનંદ ની વાત બેની તો છે કે અલંકાર અને એમાં ગુડ ન્યૂઝ શું છે સુપર ગુડ ન્યૂઝ શું છે બ્રેકિંગ ન્યૂઝ હોય ને એક ફેકિંગ ન્યૂઝ હોય ફેકિંગ ન્યૂઝ સમજાય ફેક અરે નહીં ન પકડે એક ફેકિંગ ન્યૂઝ અને એક બોલો બ્રેકિંગ ન્યૂઝ શું છે બ્રેકિંગ ન્યૂઝ શું છે કે આટલું બધું આખડ્યો રખડ્યો રજડ્યો અનંત સંસાર ની વિતમણામાં પડવા છતાં પણ બ્રેકિંગ ન્યૂઝ કે હું એવો ને એવો અને ફેકિંગ ન્યૂઝ શું છે હું રાગી થઈ ગયો હશું થઈ ગયો એ બધું શું છે ફેક છે ફેક મિથ્યા વ્યક્તિ ની વાતો ફેક અને સમ્ય વ્યક્તિ ની વાતો બ્રેકિંગ બરાબર અરે પીસીબેન તમે તમે જોયા છે તમને બરાબર પીસીબેન બ્રેકિંગ ન્યૂઝ ગુરુદેવ જી શું બ્રેકિંગ ન્યૂઝ આપ્યા હરેક જીવ મલિનતા ની વચ્ચે પણ નિર્મલ હરેક જીવ ભગવાન છે હરેક જીવ માં ભગવાન બનવાની તાકાત છે જલ્દી જલ્દી મળવું છે ક્યાં ઉપર ઉપર ના પ્લોટ પર એમ તો સ્વર્ગ માં ક્યાં મળવું છે જલ્દી બોલો જલ્દી જલ્દી આપણે બધા વિદ્યાલય માં આપણા આનંદ ને ભોગવવા માટે यह अनंत उपकार है इसके लिए चिन्वाई मांग को वंदना शतबार है वंदना शतबार है अनेक आंसर जैसे बोलते हैं द्वार दिशा की परम उपकारी चिन्वाई मांग लो पर आनंद आयो और तो एटलीस्ट एक जय तो आप जोरदार बोली सके बराबर बोला भक्तों ना अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओं नो सत्य सनातन स्वानुभूतिमय महान जिन शासन नो